માટે પોતે આપણે સમજાવવા માટે આવ્યા છીએ. અને જે જૈન ધર્મ નો અર્થ છે, સત્વ વિચાર, એ આપણને સમજાવશે. એ અહિયાં સૌથી મંગળ સત્સંગ કરાવશે. ચાર બુધવારે પોતે રહેતી જાય છે આત્મસિદ્ધિ ની સ્થાપના કરવા. અત્યાર સુધી 130 કન્ટ્રીઝ માં આફ્રિકા, યુરોપ બધી જગ્યાએ મિડલ ઇસ્ટમાં જઈને 130 કન્ટ્રી માં એને સ્થાપના કરાવી છે. અને હવે રહેતી જશે અને ત્યાર પછી સુરિનામ, ગયાના, ચીનના જવાના છે આ ટ્રીપમાં. તો આપણને જે લાભ મળ્યો છે એ અતિ 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 સુંદર લાભ મળે છે. તો બધાને લાભ લેવા ખાસ વિનંતી છે. બીજું મારી ખાસ તમને બધાને વિનંતી છે, એમનું આ જે પ્રવચન પોતે કરી એ લાઈવ બ્રોડકાસ્ટ થાય છે આખા અમેરિકામાં, અને અમેરિકામાં શું દુનિયામાં બીજા ઘણા 40 કન્ટ્રીઓમાં, અને એ ત્યાંના ઇન્ડિયાના ટીવી ઉપર પણ આવે છે. એટલે માટે વચમાં કોઈને પણ સવાલ પૂછવાની નમ્ર વિનંતી છે, ન પૂછતા. પણ દરેક પ્રવચનમાં 5-10 મિનિટ પ્રશ્ન ફરી છૂટ છે. દરેક પ્રવચન માં આપણે 10 મિનિટ રાખીએ કે જેમાં જેને કોઈ પ્રશ્ન હોય એ પૂછી શકે. બાકી વચમાં કોઈને પણ પ્રશ્ન પૂછવાની મનાય છે. બાકી લાઈવ બ્રોડકાસ્ટ અને ટીવી ની અંદર પણ આવવાનું છે. અને કોઈને પણ પ્રશ્ન પૂછવા ખાસ વિનંતી છે, ન પૂછતા. પણ છેલ્લી 10 મિનિટમાં જે પૂછવા હોય એ વિષયને અનુસારીને પૂછશો. ત્યારબાદ આ 7 વાગે પૂરું થશે, ત્યાર પછી ડિનર છે, એનો લાભ લેવા વિનંતી છે. તો હું વધારે પણ સમય નહીં લઉં. તમને એક ખાસ પહેલા ખબર, અને આ બધાએ પોતપોતાના ટેલિફોન બંધ કરી દેવા વિનંતી છે. પ્લીઝ ઓર તમે વાઇબ્રેટર પર મૂકી દો. ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈને પણ પ્રશ્ન ચાલુ પ્રવચને પૂછવાની મનાય. નવા જે લોકો આવે છે એ લોકો પણ સાંભળી લે કે ચાલુ પ્રવચનમાં કોઈને પણ પ્રશ્ન પૂછવાની મનાય છે. છેલ્લે 10 મિનિટમાં પ્રશ્ન જેને પૂછવો હોય હાથ ઉંચો કરી એ પ્રશ્નનો જવાબ આપશે. હા, બીજું કઈ બાકી નહીં છે. તો વીલ સ્ટાર્ટ. અને પૂછેલભાઈ, ખાસ વિનંતી કરી તમે જીઝ ગોઈંગ લાઈવ.
ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય માત્ર છે, જ્ઞાન માત્ર છે. હું શુદ્ધ ચૈતન્ય માત્ર જ્ઞાન માત્ર ભગવાન આત્મા છું. પ્રતિ સમય આ જાગૃતિ બની રહે, આ જાગૃતિનું નામ ધર્મ છે. દેહની પ્રત્યેક ક્રિયાના કાળે અને વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે જ્ઞાનીને નિરંતર જાગૃતિ વર્તે છે કે હું ચૈતન્ય તત્વ, આ દેહની કોઈ પણ ક્રિયામાં કે વિકલ્પોના વહેતા પ્રવાહમાં ક્યાંય મળ્યું નથી, ભળ્યું નથી એવું શુદ્ધ ચૈતન્ય તત્વ હું છું. પ્રતિ સમય પોતાની ચૈતન્ય સત્તાનો બોધ, આત્મ જાગૃતિ એ જ ધર્મ છે. ચૈતન્ય તત્વની સ્વસંવેદન પ્રત્યક્ષ નિર્વિકલ્પ આત્માનુભૂતિ પ્રગટ થાય ત્યારે આત્માની પર્યાયમાં અતિન્દ્રિય આનંદના સાગર ઉછળે છે. અતિન્દ્રિય આનંદના સાગર ઉછળતા હોવા છતાંય દ્રષ્ટિ ચૈતન્ય તત્વ પર જ ટકીને રહે છે એવું શુદ્ધ ચૈતન્ય તત્વ હું છું. ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થતા દેહ હોવા છતાં દેહાતીત દશા પ્રગટ થાય છે. એટલું જ નહીં, વિકલ્પ હોવા છતાં વિકલ્પાતીત દશા પ્રગટ થાય છે. ત્રણેય કાળમાં ટકીને રહેનાર એવું જે સત્તા સ્વરૂપ ધ્રુવ ચૈતન્ય તત્વ, એ જ ચૈતન્ય તત્વમાં શ્રદ્ધા ટંકોત્કીર્ણ થતા અનાદિકાળથી ચાલી રહેલા જન્મમરણ દુઃખ અને સંસાર પરિભ્રમણનો અંત થાય છે. જ્ઞાનીઓને આ દશા સહજ વર્તે છે, જ્ઞાનીઓને પ્રતિ સમય આ જાગૃતિ સહજ વર્તે છે. ચાલતા, બોલતા, ખાતા, પીતા આ દેહની કોઈ પણ ક્રિયાના કાળે અનંત પરમાણુઓના પિંડ, એ અનંત પરમાણુઓના ઢગલાને જેવા પ્રકારે એ અત્યંત દૂરથી દેખે છે, અને એવી જ રીતે આ અનંત પરમાણુઓના જથ્થાને અત્યંત દૂરથી દેખે છે. જ્ઞાનીની આ દશા સહજ છે, અજ્ઞાનીને આ પ્રકારનો નિરંતર તત્વ વિચાર પૂર્વક અભ્યાસ હોય છે. કારણ કે તત્વ વિચાર જ નિર્વિકલ્પ અનુભૂતિ રૂપે પરિણમે છે. હું ચૈતન્ય તત્વ છું એવો જે ચૈતન્ય તત્વનો જે વિચાર, તત્વ વિચાર, એ તત્વ વિચારથી એવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે, કે એક સમયના ચૈતન્ય તત્વના ચિંતનથી જે પુણ્ય બંધાય છે એવું પુણ્ય કરોડો ભાવમાં દેહની ક્રિયાથી કરવામાં આવેલી તપશ્ચર્યાથી પણ બંધાતું નથી. અને એનું મૂળ કારણ એ છે, કારણ કે દિશા ચૈતન્યની પકડી અને એની પહેલા દિશા પરની હતી, પૂતગલની હતી. દિશા ખોટી હતી, ઉલટી હતી, તેથી કરીને અનાદિકાળથી પરિભ્રમણ ચાલુ જ રહ્યું. કારણ કે મળદાની કોઈ પણ ક્રિયા ક્યાંય પહોંચાડતી નથી ત્યાં સુધી કે જ્યાં સુધી ચૈતન્યની જાગૃતિના પ્રાણ ન પુરાય. એ જાગૃતિ એ પ્રાણ છે અને ચૈતન્યની જાગૃતિના પ્રાણ અજ્ઞાનીઓને બિલકુલ નથી. એક છોકરો પોતાની માને બહુ પ્રેમ કરે છે અને માં માટે એક કરોડો રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે કે માં બચી જાય. દવાખાને લઈ જઈને એ માં માટે ટ્રીટમેન્ટ કરાવવા માંગે છે, પણ થયું એવું કે માં બચી નહીં. એ જ માનું શરીર ઘરે આવ્યું પણ એ શરીરને બાળી નાખે છે. એ જ શરીરના અંગો, એ જ હાથ પગ મોઢું, આ જ શરીરના અંગો જે ગયા હતા એ જ અંગો શરીરના પાછા આવે છે, પણ હવે એ જ શરીરના અંગોને બાળી નાખે છે. કારણ એ છે કે એ શરીરમાં હવે પ્રાણ રહ્યા નથી. પૂજા, ભક્તિ, વ્રત, તપ, ઉપવાસ, શીલ અને સંયમ વગેરે જે આ ક્રિયાઓ, એ બધી જ ક્રિયાઓ કે જેમાં પ્રાણ નથી એ ક્રિયાઓને બાળી નાખવી જોઈએ. કારણ કે પ્રાણ વગરની ક્રિયા એ મળદા જેવી ક્રિયા છે અને ચૈતન્યના પ્રાણ જ્ઞાનીઓએ અંતરમાં પૂરેલા છે. તેથી જ્ઞાનીઓનું ચાલવું, બોલવું, ઉઠવું, બેસવું એ દરેક ક્રિયા ચૈતન્યમય વર્તે છે. એવી એ સહજ દશા છે. જો તમે ભરત ચક્રવર્તીને દેખો કે જે યુદ્ધ કરી રહ્યા છે, તમને પૂછવામાં આવે કે ભરત ચક્રવર્તી કેવા છે, તમે કહેશો કે ભરત ચક્રવર્તી એ પાપી છે. એટલા માટે ભરત ચક્રવર્તી પાપી છે કારણ કે ભરત ચક્રવર્તી એ યુદ્ધ કરવા માટે ત્યાં યુદ્ધના મેદાનમાં ગયા, પંચેન્દ્રિય જીવોની હિંસા કરી રહ્યા છે. પણ ભરત ચક્રવર્તીને જો પૂછવામાં આવે કે આ વ્યક્તિ તમને પાપી કે છે ને પાપી માને છે, તમે આને કેવા રૂપે માનો છો, ભરત ચક્રવર્તી કે છે હું એને પરમાત્માની દ્રષ્ટિએ પરમાત્માના રૂપમાં માનું છું. કારણ કે જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અજ્ઞાની સમ્યક દ્રષ્ટિને પણ પાપી દેખે છે અને જ્યાં સમ્યક દર્શન છે ત્યાં સમ્યક દ્રષ્ટિ એને પાપી દેખનારાને પણ પરમાત્મા દેખે છે. કારણ કે જાગૃતિના પ્રાણ ક્યાં પુરાયેલા છે, પ્રતિ સમય આ જાગૃતિ બની રહે. ચાલતી વખતે જાગૃતિ, બોલતી વખતે જાગૃતિ, ઉઠતા ખાતા પીતા દરેક ક્રિયામાં એ જાગૃતિ જ્ઞાનીઓને વર્તે છે. હાથમાં રોટલી લીધી, રોટલી મોઢામાં મૂકી અને રોટલી ચાવવાનું કાર્ય થઈ રહ્યું છે. રોટલી ચવાઈ રહી છે પણ ત્યાં જાગૃતિ જ્ઞાનીને સહજ વર્તે છે. જેવી રીતે પહેલા તમે દેખતા હતા કે ઘંટીમાં, ચક્કીમાં અનાજના દાણા પીસાતા હોય અને એ જે અનાજના દાણા પીસાતા હોય એમાં જે નીચેનો પથ્થર અને ઉપરનો પથ્થર એની વચ્ચે દાણા એવી રીતે પીસાઈ રહ્યા છે, દળાઈ રહ્યા છે. પણ જયારે એ દાણા દળાઈ રહ્યા છે એવું તમે દેખી રહ્યા છો ત્યારે તમને જાગૃતિ છે કે હું એ ચક્કીની અંદર ક્યાંય દળાઈ રહ્યો નથી અને નથી દળાઈ રહ્યો એટલે જ મને ખબર પડી રહી છે કે આ ચક્કીમાં દાણા દળાઈ રહ્યા છે. અજ્ઞાનીઓની વચ્ચે જ, અજ્ઞાનીઓની સાથે જ એક જ ટેબલ પર બેસીને જ્ઞાની ભોજન કરતા હોય પણ જયારે રોટલીનો ટુકડો એ મોઢામાં મૂક્યો અને દાંતની વચ્ચે ચવાઈ રહ્યો છે ત્યારે આ નીચેના દાંત એ નીચેનો પથ્થર, ઉપરના દાંત એ ઉપરનો પથ્થર અને આ ચક્કીમાં એ અનાજના દાણાની જેમ આ રોટલી એ ચવાઈ રહી છે. અને જાગૃતિ છે કે જ્યાં ચક્કી ચાલી રહી છે હું ત્યાં નથી, હું અત્યંત દૂરથી આ ચાલતી ચક્કીને દેખું છું. અને એ જાગૃતિ જ્ઞાનીઓને સહજ વર્તે છે, અજ્ઞાનીઓ આનો અભ્યાસ કરે છે. એ જાગૃતિ જ્ઞાનીનું જીવન થઈ ગયું છે. દરેકે દરેક ઘટનાના કાળે આ જાગૃતિ બનીને એ જાગૃતિ નાની નાની ઘટનાઓથી અભ્યાસ કરતા એ જાગૃતિની એ પરમ દશા સુધી પહોંચી શકાય છે. જ્ઞાનીઓના જીવનમાં મોટી ઘટના મહત્વપૂર્ણ નથી, નાની ઘટના વધારે મહત્વપૂર્ણ છે. કારણ કે જ્ઞાની નાની નાની ઘટનાઓમાં પણ એટલી સૂક્ષ્મ દ્રષ્ટિએ જાગૃતતાપૂર્વક વર્તે છે. ચૈતન્ય તત્વનું ચિંતન એ ચિંતન જ નિર્વિકલ્પ અનુભૂતિનું પહેલું ડગલું છે, પગલું છે. અને ત્યાંથી તે નિર્વિકલ્પ અનુભૂતિની શરૂઆત થાય કે જ્યારે જીવ પહેલા ચૈતન્ય તત્વનો વિચાર કરે છે. ચૈતન્ય તત્વ એ અમૂલ્ય છે. અમૂલ્યનો અર્થ એ કિંમતી નથી, અમૂલ્યનો અર્થ કે જેનું મૂલ્ય ન આંકી શકાય એવું છે. લોકમાં અજ્ઞાની એ તુલના કરીને પોતે એ ભૌતિક વસ્તુઓ સાથે ચૈતન્ય તત્વની તુલના કરે, પણ એ તુલના ન થઈ શકે એવું એ ચૈતન્ય તત્વ છે. મને ગ્વાલિયરના એક રાજાની ઘટના સ્મરણમાં આવી રહી છે. ગ્વાલિયરના રાજાને સમાચાર મળ્યા કે એમના રાજ્યમાં કોઈ નૃત્યાંગના છે, એ નૃત્યાંગના નૃત્ય કરે છે, અને એ નૃત્યાંગનાનું નૃત્ય દેખવા માટે લોકો ઘણું ધન ખર્ચે છે. રાજાએ એ નૃત્યાંગનાના ઘણા વખાણ સાંભળ્યા હતા. રાજાએ મંત્રીને કહ્યું કે એ નૃત્યાંગનાને કહો કે મહારાજ તારું નૃત્ય દેખવા માંગે છે, એના બદલામાં તું શું લઈશ. નૃત્યાંગનાએ કહ્યું કે સાધારણ વ્યક્તિ જો મારું નૃત્ય દેખવા ઈચ્છે તો હું એના બદલામાં એક સોના મોહર લઉં છું, પણ જો રાજા મારું નૃત્ય દેખવા માંગે તો આખો થાળ ભરીને સોના મોહર એ મારા ચરણોમાં મૂકે અને પછી હું નૃત્ય પ્રારંભ કરીશ. થાળ ભરીને રાજાએ સોના મોહરથી એવી રીતે ત્યાં નૃત્યાંગનાના ચરણોમાં મૂકી દીધું, અને નૃત્યાંગનાના ચરણોમાં એ સોના મોહરો મૂકીને રાજા બહાર નીકળ્યા અને પોતાના મહેલ પાછા આવી ગયા. નૃત્યાંગનાને બહુ દુઃખ થયું કે સોના મોહરો તો મૂકી દીધી પણ મારું નૃત્ય કેમ ન દેખ્યું. ત્યારે રડતી અને ગુસ્સામાં એ પોતે રાજમહેલમાં રાજા પાસે આવે છે કે તમે મારું અપમાન કર્યું, અનાદર કર્યું કે સોના મોહરો તો મૂકી ગયા પણ મારું નૃત્ય તમે કેમ ન દેખ્યું. ત્યારે રાજાએ એ જ કહ્યું કે હું કંઈક એવું નૃત્ય દેખવા ઈચ્છતો હતો કે જેનું કોઈ મૂલ્ય ન હોય પણ તારા નૃત્યનું મૂલ્ય છે. અમૂલ્યનો અર્થ એ નથી કે કિંમતી જે સોના મોહરોથી માપી શકાય, અમૂલ્ય એટલે કે જેની કોઈ જગતના પદાર્થો સાથે તમે ઉપમા ન આપી શકો એનું નામ અનુપમ છે. અને હવે જે ચૈતન્ય પરમાત્માની ચર્ચા હું આ પરમાત્માને કહી રહ્યો છું એને એકાગ્રતાપૂર્વક સાંભળો. આપણે એક શબ્દનો પ્રયોગ કરીએ છીએ, જે શબ્દ છે પરમ શબ્દ છે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી કહીએ છીએ પરમ. એવી રીતે તે પાંચ ભાવ છે જેમાં કુલ મળીને 53 પ્રકારના એના ભેદ છે. એમાં એક જે ભાવ છે એમાં પારિણામિક ભાવ, પારિણામિક ભાવમાં એક પરમ પારિણામિક ભાવ પરમ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. જેને પણ તમે પૂછશો કે પરમનો અર્થ શું, તમને કહે છે પરમ પરમ એટલે ઊંચામાં ઊંચું, પરમ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, પરમ એટલે સર્વોત્કૃષ્ટ, પરમ એટલે સર્વોચ્ચ. પણ પરમનો અર્થ સર્વોત્કૃષ્ટ અને સર્વોચ્ચ નથી થતો. પરમનો અર્થ અત્યંત ન્યારો છે, જે આ અમૂલ્ય તત્વ વિચારને સમજવા માટે અત્યંત ઉપયોગી બનશે. કે જેવી રીતે કોઈ વ્યક્તિ આ સ્થિતિમાં છે, નીચેની સ્થિતિમાં, અને નીચેની સ્થિતિમાંથી એ વ્યક્તિ હવે ઉપરની સ્થિતિમાં આવે છે, અને એ એટલી ઉપરની સ્થિતિમાં આવે છે ને એ આ સ્થિતિએ પહોંચે છે ત્યારે એને સર્વોચ્ચ સ્થિતિ એટલે સર્વોચ્ચ કહેવામાં આવે છે. પણ એને પરમ ન કહેવાય, કારણ કે જે સર્વોચ્ચ આ પદે છે અહીંની જે ક્વોલિટી છે એ ક્વોલિટી અને અહીંની જે ક્વોલિટી છે ક્વોલિટી બેની સેમ છે, એક સમાન ક્વોલિટી છે. જેમ કોઈની પાસે અહીંયા $10 છે, કોઈ પાસે અહીંયા $100 છે, કોઈ પાસે $1000 છે, $1000 વાળાને આપણે સર્વોચ્ચ કહીએ, પણ એને પરમ ન કહેવાય, કારણ કે એ ડોલર છે, એ ડોલર એ અહીંયા $100 ને $10 એ ક્વોલિટી બધી ડોલરની જ છે. જે એક જ જાતિનું હોય અને એમાં જે શ્રેષ્ઠ હોય એને સર્વોચ્ચ કહેવાય, એને સર્વોત્કૃષ્ટ કહેવાય. પણ જેની જાતિ જ કંઈક અલગ જ પ્રકારની હોય, જેને આમાં ક્યાંય પણ તુલના ન કરી શકાય, એને પરમ કહેવામાં આવે છે. એટલા માટે કૃપાળુ દેવને સર્વોચ્ચ ને સર્વોત્કૃષ્ટ નથી કહેતા, પણ પરમ કહીએ છીએ. પરમ કૃપાળુ દેવ અહીંયા અમૂલ્ય તત્વ વિચારમાં ચૈતન્ય તત્વના ચિંતનને અમૂલ્ય તત્વ વિચાર કહે છે, અને આ અત્યંત રસપ્રદ અને ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિનો પાયો અહીંયા નખાશે. હું પ્રારંભમાં જ આ પરમાત્માને અહીંયા કહી દઉં કે આ કોઈ પ્રવચન નથી. આ સમસ્ત પરમાત્માઓ અહીંયા આ કાનમાં જે શબ્દો ભલે પડે એ કાનમાં આ કર્ણ પ્રદેશ સાથે અથડાતા શબ્દોના કાળે અહીંયા સાંભળતા સાંભળતા જ એવી અનુભૂતિ થાય, અને દેહ હોવા છતાં દેહાતીત દશા પ્રગટ થાય એવો અભ્યાસ નિરંતર બની રહે. ભગવાનના સમોસરણમાં એવા કેટલા જીવો છે જે ભગવાનની વાણી સાંભળવા માટે જાય છે, અને વાણી સાંભળવા માટે જાય અને ત્યાં વાણી સાંભળતા સાંભળતા જ ત્યાં તે સમ્યક દર્શન પામે છે. એ સાંભળતા સાંભળતા સમ્યક દર્શન નથી પામતા, પણ સાંભળવાનું જે કાર્ય ચાલતું હોય એ ધ્વનિ એ કર્ણ પ્રદેશ સાથે એ અથડાતી હોય, ટકરાતી હોય, ત્યારે અહીંયા જે જાણવારૂપ કાર્ય થતું હોય એ કાર્યમાં એ જીવને ભેદ જ્ઞાનનો અભ્યાસ વર્તે છે કે ધ્વનિના પરમાણુ ધ્વનિમાં છે, સાઉન્ડ વેવ્સ એ મારા અંદર નથી. આ જાગૃતિ રહી. જયારે તમે પ્રવચન સાંભળો છો ત્યારે તમને ભાવ છે કે પૂરેપૂરું હું ગ્રહણ કરી લઉં, એક શબ્દ પણ અહીંયાથી છોડવો નથી, પૂરેપૂરું ગ્રહણ કરી લઉં. અને જ્ઞાનીને આ જાગૃતિ વર્તે છે કે આજે જે આવું સાંભળી રહ્યો છું એ પૂરેપૂરા બધા જ શબ્દોને ગ્રહણ કરી લઉં એ તો અત્યંત દૂર, પણ શબ્દોને ગ્રહણ કરી લઉં એવો જે વિકલ્પ જે આત્મામાં ઉત્પન્ન થાય છે, શબ્દ તો સામે ગુરુના મુખેથી નીકળી રહ્યા છે અને તમારા કાનમાં એ શબ્દો ટકરાય છે અને તમને ભાવ આવે કે શબ્દોને ગ્રહણ કરી લઉં, એવો વિકલ્પ તમારા આત્મામાં ઉત્પન્ન થયો છે. જયારે વિકલ્પ ઉત્પન્ન થાય કે આ બધા જ શબ્દોને ગ્રહણ કરી લઉં, ત્યારે જ્ઞાનીને જાગૃતિ વર્તે કે બધા જ શબ્દોને ગ્રહણ કરી લઉં એવા વિકલ્પને પણ જે ગ્રહણ નથી કરી શકતો એવો ચૈતન્ય પરમાત્મા એ હું છું. વિકલ્પને પણ ગ્રહણ નથી કરી શકતો, શબ્દ તો અત્યંત દૂર, વાણી તો અત્યંત દૂર, અને આ જાગૃતિ જ્ઞાનીને જે સહજ છે અજ્ઞાની એનો અભ્યાસ કરે છે. એટલા માટે તમે આ પ્રકારે આવો અભ્યાસ કરો. તીર્થંકર ભગવાનના સમોસરણમાં જીવો સાંભળતા સાંભળતા જ ભેદ જ્ઞાન કરતા સમ્યક દર્શન પામે છે. સમ્યક દર્શન જ નહીં, મુનિ ધર્મ અંગીકાર કરે છે. એટલું જ નહીં, સમોસરણમાં વાણી સાંભળતા ત્યાં જ ક્ષપક શ્રેણી માંડે છે અને કેવળ જ્ઞાન પણ ત્યાં પામે છે. આવી એક દશા ત્યાં પ્રગટ થાય. તેથી હે ચૈતન્ય પરમાત્મા, આ કોઈ પ્રવચન નથી. અને બિલકુલ તમે પ્રવચન ન સમજતા, ચૈતન્ય તત્વમાં ડૂબકી લગાવવાનો તમને અવસર મળ્યો છે. અને હું ભાવના ભાવું છું કે અહીંયાથી તમે પધાર્યા છો, બિલકુલ બેહોશી ને મરદાની જેમ તમે અત્યારે બેઠેલા છો, બિલકુલ મરદા જેવી તમારી સ્થિતિ છે, હાલત છે, જેમાં કોઈ જાગૃતિના પ્રાણ મને ક્યાંય દેખાતા નથી. જયારે તમે અહીંથી બહાર નીકળો, હું ભાવના ભાવ કે તમે એકલા જેમ અંદર આવ્યા છો, જયારે જાઓ બહાર ત્યારે તમે એકલા બહાર ન જાઓ, કોઈ પાડોશીને સાથે લઈને બહાર જાઓ. અને જાઓ ત્યારે કોઈ પાડોશીને સાથે લઈને બહાર જાઓ, એનો અર્થ એ છે કે આ દેહ તમને એટલો અત્યંત દૂરનો પાડોશી દેખાતો હોય ને તમને જાગૃતિ વચ્ચે કોઈ પાડોશી સાથે જઈ રહ્યો છે. આ સાંભળવું, સાંભળવાનું પરિણામ એ છે કે ન્યારું થઈ ગયું ચૈતન્ય તત્વ અને આ દેહની ક્રિયા. એવા પ્રકારે આ અભ્યાસ જે સાધક જીવને વર્તે છે એને સહેજે નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. આ દેહથી અંતર, આ દેહથી ડિસ્ટન્સ બનીને રહે. હમણાં હું નોર્થ સુમાત્રાના થોડા સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં હતો. નોર્થ સુમાત્રાના જંગલમાં હું સાધના માટે ગયો હતો. ત્યાં મને એક આ ઘટના વારંવાર સ્મરણમાં આવી રહી હતી, મારા ગુરુજીની જેમ અમને નાનપણમાં ભણાવતા હતા. પહેલું બીજું ધોરણ ભણાવતા હતા એવા જે ગુરુજી ગામડાની નિશાળમાં એ ભણાવતા, અને વિદ્યાર્થીઓ બધા જ્યાં ત્યાં બેસતા. જે વિદ્યાર્થીઓ દિવાલમાં છેલ્લે પાછળ ટેકો દઈને બેસતા, એ વિદ્યાર્થીઓને એ સાહેબ કહેતા કે ટેકો દઈને નહીં બેસો, દિવાલ પડી જશે. ગામડાની કાચી દિવાલ હતી. સાહેબ મજાક કરતા હતા કે જે પાછળ જે ઠોઠ વિદ્યાર્થીઓ ટેકો દઈને બેઠા છે એ ટેકો દઈને નહીં બેસો, દિવાલથી ડિસ્ટન્સ રાખો, જેથી કરીને દિવાલ પડી જાય તો તમને કઈ ન થાય, તમે નહીં પડી જાઓ, પહેલેથી ડિસ્ટન્સ રાખો. એ ઘટના મને વારંવાર સ્મરણમાં આવતી હતી કે જે દિવાલથી ટેકો દઈને બેઠા છે એ દિવાલના પડતા જ તે એ પોતે પણ ઠોકર ખાવાના છે. હું સાધકોને સદાય કહું છું કે આ રાખની બનેલી દિવાલ છે, અને તેથી કરીને આ દિવાલથી ડિસ્ટન્સ બનાવીને રાખો, આ દિવાલથી અડતો અડત ન બેસો. એનો અર્થ એ છે કે આ દિવાલની વચ્ચે રહીને તમે એ દિવાલની બહાર અત્યંત દૂર એવો અનુભવ કરો છો, ને એ દિવાલને અત્યંત દૂરથી તમે દેખો છો. અને એ દિવાલ ગામડાની પડે પણ ખરી ને ન પણ પડે એનું કઈ પાકું નતું, એ તો મજાકમાં કહેતા હતા. પણ આ દિવાલ નિયમથી પડવાની છે, કોઈને 5 વર્ષે પડશે, કોઈને 10 વર્ષે, કોઈને 25-50 વર્ષે. અને એટલા માટે ત્યાં જાગૃતિ વર્તે. જાગૃતિ એ પરમ ધર્મ છે, જાગૃતિ એ જ પરમ ધર્મ છે. જો મારી પાસે સમય ઓછો હોય અને કોઈ મને પૂછે કે સંક્ષેપમાં ખાલી એક જ શબ્દમાં તમે કહો કે ધર્મ એટલે શું, એક શબ્દમાં એટલું જ કહીશ કે જાગો. જાગૃતિ એ ધર્મ છે. કોઈ પણ ક્રિયા થતી હોય એ ક્રિયાના કાળે એ જ્ઞાનીને જાગૃતિ વર્તે છે. એક દિવાલમાં ગાબડું પડ્યું છે અને એ દિવાલમાં રિપેરિંગ કામ ચાલતું હોય, સિમેન્ટ, રેતી, પાણી એ બધું મેળવીને એ દિવાલનું રિપેરિંગ કામ ચાલતું હોય, એ ગાબડું ફિલઅપ થતું હોય, ગાબડું પૂરાતું હોય, અને તમે જેમ દૂરથી દેખતા હો કે ગાબડું પૂરાઈ રહ્યું છે, પણ જે ગાબડું પૂરાઈ રહ્યું છે હું ત્યાં ક્યાંય નથી, હું અત્યંત દૂર છું. જ્યાં ગાબડું પૂરાઈ રહ્યું છે ત્યાં હું હોઉં તો હું એની અંદર જ તે પૂરાઈ ગયો હોઉં, દબાઈ ગયો હોઉં ને મરી ગયો હોઉં. એ ગાબડું જે પૂરાઈ રહ્યું છે ત્યાં હું ક્યાંય નથી, હું અત્યંત દૂરથી એ દેખી રહ્યો છું કે ગાબડું પૂરાઈ રહ્યું છે. પેટ ખાલી થાય ને પેટમાં રોટલી જાય, આ પેટમાં ગાબડું પડ્યું એમ જ્ઞાની જાણે છે. ખાલી જગ્યા પેટમાં થઈ, જેમ પેટમાં ખાલી જગ્યા થઈને રોટલી નાખી અંદર આ ફિલઅપ થઈ રહી છે, આ રાખની દિવાલનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે. પણ જ્યાં એ રાખની દિવાલ રિપેર થઈ રહી છે હું ત્યાં નથી, હું અત્યંત દૂરથી એ રિપેર થતી દિવાલને જોઈ રહ્યો છું. અને જ્ઞાનીને દરેક સમયે જાગૃતિ વર્તે છે, અને એ જાગૃતિ ચામડાની આંખથી અજ્ઞાનીઓને દેખાતી નથી. અજ્ઞાનીઓને એમ જ દેખાય છે કે આ જ્ઞાની અમારી સામે આવીને બેઠા છે, પણ આ જ્ઞાની કે આ તો અમારી જેમ જ અમારી સાથે બેઠા, એટલે સંસારમાં ડૂબ્યા, સંસારમાં પડ્યા. એક વ્યક્તિ પોતે પહેલેથી તે નદીના અંદર તણાતી હોય અને ઉપર બ્રિજ ઉપરથી કોઈ બીજી વ્યક્તિ નદીમાં કૂદકો મારે એને બચાવવા માટે, જે બચાવવા માટે પડે એ વ્યક્તિ ને દેખીને જે ડૂબતી હોય એને પણ એમ લાગે કે એટલે મારી પાછળ આય પડ્યો બીજો, અને એને ખબર નથી કે એ મરવા નથી પડ્યો તને બચાવવા પડ્યો છે. અજ્ઞાનીઓને એમ લાગે કે જ્ઞાની પણ અમારી જેમ આ સંસારમાં પડવા અહીંયા આવ્યા, કારણ કે એની દ્રષ્ટિમાં એ સ્વરૂપ જ આજ સુધી આવ્યું નથી કે જ્ઞાનીને તરવાની જે કળા છે એના અંદર પ્રગટ થઈ છે. પરમ કૃપાળુ દેવની એ દશા હતી. ગ્રહસ્થ દશામાં રહ્યા લોકોને એમ લાગે કે દીક્ષા નથી લીધી, સાધુ નતા થયા, એ તો આપણી જેમ જ સંસારમાં પડ્યા હતા, નહીં કે પડ્યા તો હતા પણ આપણને બચાવવા માટે પડ્યા હતા. આ જાગૃતિ જ્ઞાનીને નિરંતર વર્તે છે કોઈ પણ ક્રિયાના કાળે, સહજ એવી જાગૃતિ. જ્ઞાનીને ચૈતન્ય તત્વનું ચિંતન ચાલે છે, એ ચિંતન અનુપમ છે, અમૂલ્ય છે. કારણ કે આ ચિંતનથી તે પાયો નખાય છે. અને ત્યારે આ દશાએ પહોંચે છે જ્યારે એટલા દુઃખથી એ પેલા ભરાઈ ગયેલો હોય ત્યારે આ ચિંતન પ્રારંભ થાય અને એ ચિંતન અનુભૂતિ સુધી લઈ જાય. ઘણા સાધકો આત્મામાં લીન થવા માટે, આત્માનું ધ્યાન કરવા માટે પ્રયાસ કરે છે પણ એ થતું નથી. કેમ નથી થતું? આની પાછળના ઊંડા રહસ્યો છે. પરમ કૃપાળુ દેવનું આ ચિત્રપટ આપણે દેખી રહ્યા છીએ. આ કૃપાળુ દેવનું જે ચિત્રપટ છે એ ચિત્રપટની સામે કેટલાય લોકો જે આ ચિત્રપટની સામે આમ હાથ સીધા રાખીને ઉભા રહે છે, કેટલા લોકો હાથ ઉપર હાથ રાખીને એવી રીતે બેસી જાય છે, જેવી રીતે કૃપાળુ દેવનું એક બીજું ચિત્રપટ છે કે હાથ ઉપર હાથ રાખેલા છે, પલોઠી વાળીને બેઠા છે અને એ ચિત્રપટની સામે બેસે અને એમ કે મારે કૃપાળુ દેવ જેવું થવું છે, કૃપાળુ દેવ જેવું થવું છે. આવી રીતે કૃપાળુ દેવ બેઠા હતા, આત્માનું ધ્યાન કરતા હતા, મારે પણ ધ્યાન કરવું છે, મારે કૃપાળુ દેવ જેવું થવું છે પણ નથી થઈ શકતા. એની પાછળના ઊંડા રહસ્ય છે જે આ અમૂલ્ય તત્વ વિચારથી સમજમાં આવશે. દશા એવી હોય છે કે જેમ કે આ સમજવા માટે સવારના 9 વાગ્યા છે, સવારે 9 વાગે કૃપાળુ દેવ હું ચૈતન્ય માત્ર શુદ્ધાત્મા છું અને આ દેહમાં હું ક્યાંય નથી એવું ચિંતન ત્યાં 9 વાગે ચાલી રહ્યું છે. નાસ્તો કરવા બેઠા છે ત્યારે નાસ્તા કરવાની ક્રિયાના કારણે રોટલી મોઢામાં જતી હોય ત્યારે આ ચિંતન ચાલી રહ્યું છે કે જેમ જાણે કોઈ આ પક્ષીની ક્રિયા થઈ રહી છે અને પક્ષીની ક્રિયામાં મારું ચૈતન્ય પણ હું ક્યાંય નથી. પક્ષીની ક્રિયા ઘરની બહાર થઈ રહી છે અને મેં ઘરમાંથી બહાર નીકળીને નહીં, ઘરમાં રહીને ઘરની બારીમાંથી મેં બહાર જોયું છે કે પક્ષી અનાજના દાણા ચણી રહ્યું છે. જ્ઞાનીને જાગૃતિ છે કે હું મારા ચૈતન્ય મહેલમાં રહીને જ્ઞાનની બારીમાંથી આ પક્ષી ચણી રહ્યું છે અને અત્યંત દૂરથી દેખી રહ્યો છે. કૃપાળુ દેવને આ ચિંતન ચાલે છે. કૃપાળુ દેવ હવે આગળ જાય છે, ઘરની બહાર નીકળે છે, દુકાન તરફ જઈ રહ્યા છે, ડગલા મંડાઈ રહ્યા છે. જ્યાં ડગલા મંડાઈ છે ત્યાં કૃપાળુ દેવને ચિંતન ચાલી રહ્યું છે કે આ ડગલા માંડનાર છે તે હું નથી. આ એ શરીરની ક્રિયા થઈ રહી છે, આ મળદાની ક્રિયા થઈ રહી છે. હું સદાય સાધકોને કહું છું કે જ્યારે ચાલો ત્યારે જાગૃતિ રહે કે આ હું મારી અંતિમ યાત્રામાં હાજરી પુરાવી રહ્યો છું. અંતિમ યાત્રા મળદાની હોય છે અને જ્ઞાનીને જાગૃતિ છે કે આ સદાય મળદું છે. અંતિમ યાત્રા મળદાની હોય અને આ સદાય મળદું છે અને આ મળદું જયારે બે પગેથી ચાલતું હોય ત્યારે જ્ઞાની જાણે છે કે આ અંતિમ યાત્રા, આ અંતિમ યાત્રા નીકળી છે, આ મળદાની યાત્રા નીકળી છે અને હું ચૈતન્ય પરમાત્મા એ અંતિમ યાત્રામાં મારી ઉપસ્થિતિ માત્ર નોંધાવી રહ્યો છું કે હું અહીંયા હાજર છું. મળદાની અંતિમ યાત્રાથી એ મળદાથી જુદો એ વ્યક્તિ અલગ છે, એવી રીતે આ અંતિમ યાત્રા જયારે નીકળે છે, ડગલા મંડાય છે, જ્ઞાની ને ભેદ જ્ઞાન વર્તે છે કે અંતિમ યાત્રામાં માત્ર હું હાજરી પુરાવી રહ્યો છું, પણ હું ત્યાં ક્યાંય નથી, હું ત્યાં ક્યાંય નથી જ્યાં યાત્રા નીકળી રહી છે મળદાની. એમાં કૃપાળુદેવ ના ચિંતન ચાલે છે. કૃપાળુદેવ દુકાન તરફ જઈ રહ્યા છે, દુકાનમાં વેપાર થઈ રહ્યો છે અને ત્યાં કૃપાળુદેવ ને એ ચિંતન ચાલે છે કે આ વેપાર એ તો બહારનો વેપાર છે, ખરેખર તો શુભ અને અશુભ ભાવનો વેપાર નિરંતર થઈ રહ્યો છે, અને આ કમાણી એ કમાણી નથી પણ શુભ અને અશુભના જે ભાવો એ ભાવોથી કર્મની અનાદિકાળથી કમાણી થઈ રહી છે. અને ઘણી વાર મેં આવો વેપાર કર્યો, હવે મારે આવો વેપાર કરવો નથી. અને આ વેપાર એ બહુ સૂક્ષ્મ સમજવા જેવો છે. જ્ઞાની કહે છે કે અનાદિથી આપણે આ વેપાર એવો કર્યો છે, બહુ ખતરનાક વેપાર કર્યો છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર કે સમયસાર, એ સમયસાર શાસ્ત્ર તમે અહીંથી લઈને જાઓ. સમયસાર શાસ્ત્ર તમારી પાસે છે અને તમે મીઠાઈની દુકાન પર ગયા, અને મીઠાઈની દુકાન પર જઈને ત્યાં જઈને તમે સમયસાર કે આત્મસિદ્ધિ શાસ્ત્ર આ શાસ્ત્રને તમે વેચી દીધું, ને વેચીને તમે એના બદલામાં ત્યાંથી મીઠાઈ લઈને આવ્યા. ને મીઠાઈ એટલા માટે કારણ કે મીઠાઈમાંથી આનંદ લેવો છે, મીઠાઈમાંથી સુખ લેવું છે, એટલા માટે મીઠાઈમાંથી સુખ લેવા માટે એ આત્મસિદ્ધિ શાસ્ત્રને વેચી દીધું. લોકમાં કોઈને ખબર પડે, કોઈ કહે કે આ વ્યક્તિ કેટલો પાપી છે, એ જ્ઞાન ને વેચીને આવે. પણ એ શાસ્ત્રોમાં જે જ્ઞાન છે એ જ્ઞાન અસલી જ્ઞાન નથી. અસલી જ્ઞાન તો અહીંયા ચૈતન્ય પરમાત્મામાં આ જે ઉપયોગ છે એ ઉપયોગ અસલી જ્ઞાન છે. જયારે આપણે શાસ્ત્ર ત્યાં આપીને આવીએ છીએ ને કહીએ છીએ કે મીઠાઈમાંથી મને સુખ મળે, જયારે આપણો ઉપયોગ મીઠાઈ તરફ ગયો ત્યારે આપણે આ જ્ઞાનને વેચવા તૈયાર થઈ ગયા. લઈ લે તું મારું જ્ઞાન, હું તને આપું છું, પણ તું મને તારામાંથી મીઠાશમાંથી મને સુખ આપ. એ વ્યક્તિ એટલો મોટો પાપી નથી જે સમયસારને વેચીને મીઠાઈમાંથી સુખ લેવા માંગે. એ વ્યક્તિ મોટો પાપી છે જે ઉપયોગને પરમા ભમાવીને પરમાથી સુખ લેવા માંગે છે, એ ઉપયોગને વેચવા માંગે છે. ને ઉપયોગ એ જ્ઞાન છે, ને જ્ઞાન એ આત્મા છે, આત્મા એ પરમાત્મા છે. આ વ્યક્તિ પરમાત્માને વેચવા નીકળ્યો છે. નગરનારી ભલી છે જે શરીરનો તે વેપાર કરે છે, શરીરને જ વેચે છે. મિથ્યા દ્રષ્ટિ અનાદિથી આ પરમાત્માને વેચી રહ્યો છે, અને એટલા માટે જ સાત જસનના સેવનમાં વેશ્યાગમન સેવન છે. અને એટલા માટે જ કહ્યું કે સાત જસનના સેવન કરતા પણ મોટું પાપ મિથ્યાત્વનું છે. કારણ કે દેહના વેપાર કરતા પરમાત્માનો વેપાર એ વધારે ખતરનાક છે. એટલા માટે જ તે આ જાગૃતિ વર્તે. કૃપાળુદેવ દુકાનમાં બેઠા છે, કૃપાળુદેવને આ જાગૃતિ વર્તે છે કે આ વેપાર એ મારો વેપાર નથી, ચૈતન્યનો વેપાર. જે આ જે ઉપયોગ એ નિરંતર જે પરમાં વહી રહ્યો છે, હવે આ વેપાર ઘણો થયો, હવે નિવૃત્ત થવાનો સમય આવ્યો, રિટાયર્ડ થવાનો સમય આવ્યો. અને રિટાયર્ડ થવાનો સમય એ છે કે ઉપયોગને હવે પરમાં વેચવાનું બંધ કર્યું. એ ત્યારે થઈ શકે જયારે નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રત્યક્ષ આત્માનુભૂતિ પ્રગટ થાય. જયારે ઉપયોગ સ્વરૂપ સન્મુખ થાય છે, ઉપયોગ પરમાં ભટકતો રોકાઈ જાય છે અને સ્વરૂપ સ્થિત થાય છે, સહજ એવો અંતર્મુખ થાય છે, ત્યારથી તે આ વેપાર બંધ થયો, પરમાત્માને વેચવાનું કામ બંધ થયું. આ દશા એ નિર્વિકલ્પ અનુભૂતિની દશા. પરમ કૃપાળુ દેવ વેપાર કરતી વખતે આ તત્વ વિચાર કરી રહ્યા છે કે આ દેહની ક્રિયામાં ગ્રાહક આવે, વસ્તુ બહાર કાઢી બતાવવી, મૂકવી, લેવી, આમાં ક્યાંય હું નથી, હું ખાલી અહીંયા સાક્ષી છું, હાજર છું, સત્તા સ્વરૂપ, ચૈતન્ય સત્તા સ્વરૂપ હું હાજર છું. આ બધું જે જણાઈ રહ્યું છે પણ એમાં મારું ક્યાંય કર્તૃત્વ નથી ને કર્તાપણું નથી. ચંદ્રમા વડે પૃથ્વી પ્રકાશિત થાય છે પણ પૃથ્વી એ ચંદ્રમાની બની જતી નથી. એવી રીતે આ જ્ઞાન રૂપી ચંદ્રમા વડે આ જગતના પદાર્થો પ્રકાશિત થઈ રહ્યા છે પણ એમાં ક્યાંય પણ મારું કર્તાપણું નથી, પોતાપણું નથી. અને એટલું જ નહીં, આ જ્ઞાન રૂપી ચંદ્રમા વડે આ રાગ અને દ્વેષના વિકલ્પો પણ પ્રકાશિત થઈ રહ્યા છે પણ જે પ્રકાશિત થઈ રહ્યા એવા રાગના વિકલ્પનો માલિક હું બની જતો નથી. જ્ઞાનીને આ જાગૃતિ વર્તે છે અને આ જાગૃતિ જ્ઞાનીને સહજ છે. આ જાગૃતિ સહજ છે. કૃપાળુ દેવને આવા પ્રકારનું ચિંતન ચાલી રહ્યું હતું અને ત્યાં જ હવે એવું થયું કે ચાર વાગી ગયા અને ચાર વાગે એવી સ્થિતિ આવી કે આ તત્વ વિચાર જે ચાલતો હતો એ તત્વ વિચારમાં જ કૃપાળુદેવ પલોઠી વાળીને બેઠા છે, હાથ પર હાથ છે અને કૃપાળુદેવ આત્મ સ્વરૂપમાં લીન છે. ચાર વાગે કૃપાળુદેવ આત્માના ધ્યાનમાં લીન છે અને કોઈએ એ કૃપાળુદેવ જે ધ્યાનમાં લીન છે એનો ફોટો પાડી લીધો. એ જે ફોટો પાડી લીધો એ ફોટો પછી તમારી પાસે આવ્યો અને તમે એ ફોટાને જોયો એટલે તમને એમ થયું કે કૃપાળુદેવ કેવા જ્ઞાની છે, મારે કૃપાળુદેવ જેવું થવું છે. તો કૃપાળુદેવ જેવું થવા માટે શું કરવાનું? તો કે ફોટામાં શું કરે છે કે પલોઠી વાળી લે છે, હાથ ઉપર હાથ છે, આવા કરીને બેસી જાવ તો કૃપાળુદેવ જેવા થવાય. ફોટામાં એ ક્યારેય નથી આવતું કે સવારથી કૃપાળુદેવના અંતરમાં શું ચાલતું હતું કે આ સ્થિતિ એ પહોંચ્યા. ફોટો કે મૂર્તિ ક્યારેય પણ એની પહેલા ડગલાને બતાવવા માટે સમર્થ નથી. અને મારા માટે વધારે અગત્યનું છે કે પહેલું ડગલું ક્યાંથી માંડવું, અને એટલા માટે જ આ વિષય રાખવામાં આવ્યો છે અમૂલ્ય તત્વ વિચાર. કારણ કે પહેલું ડગલું અમૂલ્ય તત્વ વિચારથી શરૂ થાય છે. શરૂઆત ક્યાંથી થાય છે? આપણે અનુકરણ કરીએ છીએ, મૂર્તિને દેખીને અને ફોટાને દેખીને જ્ઞાની જેવા થવાનો પ્રયાસ કરીએ છીએ. કૃપાળુદેવે શરીર પર વસ્ત્ર નથી તો એવા રીતે દેશીને પણ લંગોટ પહેરી હોય તો લંગોટ, પોતળી હોય તો પોતળી, જે રીતે એવી રીતે દેશીને કૃપાળુદેવ જેવા અભ્યાસ કરવા, એ અભ્યાસથી કૃપાળુદેવ જેવા થવાય નહીં. એનું કારણ છે, કારણ કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીનું બહારનું રૂપ ક્યારેય પણ એક સરખું હોતું નથી. એટલા માટે સમ્યક દ્રષ્ટિઓના તમે જો ચિત્રપટ દેખો તો તમને પોતાને ખ્યાલમાં આવશે. પરમ કૃપાળુ દેવનું ચિત્રપટ દેખો ને બહારનો દેખાવ દેખો તો એ દેખતા પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું બહારના વસ્ત્રાદી ને બહારનું એ રૂપ દેખતા કે પંડિત ટોડરમલજીના બહારનો પોશાક અને એ રૂપ દેખતા, પંડિત બનારસીદાસજીનું બહારનો પોશાક અને એ રૂપ, બધા જ જ્ઞાનીઓના બહારનો અને એનાથી આગળ હજી તમે ન્યાલચંદજી સોગાનીના બહારના વેશને એ દેખો, બધાનું અલગ અલગ છે. કારણ કે સમ્યક દ્રષ્ટિઓ ક્યારે બહારથી એક સરખા નથી હોતા અને એક સરખા નથી હોતા પણ અજ્ઞાની એ નકલ કરે છે અને બહારથી જ્ઞાની જેવો થવા માંગે છે એટલે જ્ઞાની થઈ શકતો નથી. તો શું કરે કે કોઈ વસ્ત્ર બદલાવાની જરૂર નથી. તમે જેવા વસ્ત્રમાં છો ને જે ઘરમાં જો, જે થાળીમાં જમો છો, જે પરિવારજનો સાથે રહો છો એવી રીતે જ રહો. કોઈ પરિવર્તનની જરૂર નથી. જેમ રહો છો એમ જ રહો. એક જ કે બસ જાગૃતિના પ્રાણ હવે અંદર પુરાય છે. મૂર્તિ તો અહીંયા બનીને આવી જાય છે મંદિરમાં પણ મૂર્તિની પૂજા આપણે ચાલુ નથી કરતા. કેમ? કે હજી પ્રતિષ્ઠા નથી થઈ, પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ. એ પથ્થરની પ્રતિમા છે પણ પથ્થરની પ્રતિમા હજી ભગવાન નથી. એની પૂજા ભક્તિ એ વંદના એ નહીં કરીએ. કેમ? કે હજી એમાં પ્રાણ નથી પૂર્યા, પ્રતિષ્ઠા નથી થઈ. તો મહત્વનું એ જ નથી કે મૂર્તિ ત્યાં પડેલી છે, મહત્વનું એ છે કે મૂર્તિમાં પ્રાણ પૂરાય તો એ પૂજ્ય છે. ક્રિયા અજ્ઞાની પણ કરે છે, ભૂખ્યો રહે છે, તરસ્યો રહે છે, બધી જ ક્રિયાઓ કરે છે પણ એ ક્રિયાઓ અગત્યની નથી. એ ક્રિયાની અંદર પ્રાણ જો પુરાયેલા હોય તો એ ચારિત્ર પૂજ્ય છે. એટલા માટે કે દરેક સમયે નાની નાની ઘટનાઓમાં આ જાગૃતિ વર્તે. તત્વનો વિચાર ક્યારે પ્રારંભ થાય? જ્યારે તમારું બોલવાનું બંધ થાય. કારણ કે બોલીને વાતચીત ચર્ચા 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 કરી કરીને તમે વિચાર તમે શું કરશો? અહિયાં એક એ છે કે તમે પેલા થોડી વાર તમે ચૂપ થઈને શાંત ચિત્તે તમે એવી રીતે અંતરમાં નિરીક્ષણ કરો. ખરેખર તો એવું જ હોવું જોઈએ કે આ પ્રવચન હોલમાં પ્રવેશ કર્યા પછી મૌન ધારણ કરવું જોઈએ. હું ભાવના ભાવું કે આ શિબિરની અંદર એવો એક નિયમ અહીંયા રાખીએ કે કમસે કમ આ પ્રવચન હોલમાં પ્રવેશ કર્યા પછી મૌન, કમ્પ્લીટલી સાયલેન્ટ. તમે સત્વ વિચાર પ્રારંભ આ પ્રકારે કરો. મને એક ઘટના અત્યારે વર્તમાનમાં સ્મરણમાં આવી રહી છે, લાઉસેના જીવનની ઘટના છે. લાઉસે એના મિત્રની સાથે રોજ સવારે મોર્નિંગ વોક કરવા જતા અને લાઉસે જયારે ચાલતા ત્યારે એના મિત્ર સાથે એક જ શબ્દ બોલતા, નમસ્તે. મળે ત્યારે નમસ્તે અને છૂટા પડે ત્યારે નમસ્તે. એક વાર લાઉસે ના મિત્ર ના ઘરે કોઈ મહેમાન આવ્યા, મહેમાને આ બંનેને બહાર નીકળતા દેખ્યા કે ઘરેથી હવે જઈ રહ્યા છે. મિત્રને પણ એમ થયું કે મહેમાન ઘરે બેઠા બિચારા શું કર, ચાલો એને સાથે લઈ જઈએ. તો ત્રણેય જણા સવારના મોર્નિંગ વોક કરવા નીકળ્યા. જેવા બહાર નીકળ્યા, થોડા જ દૂર ગયા હતા ત્યાં મહેમાનના મોઢામાંથી એવા વાક્ય નીકળ્યા. એક જ વાક્ય પહેલું નીકળ્યું કે આજે મોસમ ઘણી સારી છે. એક કલાક ત્રણેય વોક કર્યું અને છેલ્લે લાઉસેએ એના મિત્રને એક બાજુ બોલાવ્યા અને મિત્રના કાનમાં કહી દીધું કે તમારા ઘરે જે મહેમાન આવ્યા છે એ વાતોડિયા બહુ છે, કાલથી એમને નહીં લાવતા. ખાલી એટલું જ કીધું તું કે મોસમ બહુ સારી છે. લાવશે કે છે કે મારે આંખ હતી, તારે પણ આંખ છે ને એને આંખ છે, ત્રણેયને દેખાઈ રહ્યું છે, તો બોલવાની શું જરૂર હતી? વ્યર્થના કોઈ શબ્દો ન નીકળે. નાની નાની ઘટનાઓથી આવો જો અભ્યાસ પ્રારંભ થાય તો એ પરમ દશાની પ્રાપ્તિ થઈ શકે છે. એક એવી દશા સુધી પહોંચ્યું, અમૂલ્ય તત્વ વિચાર, ચૈતન્ય તત્વનો વિચાર. એ ચૈતન્ય તત્વ, એ જે ચૈતન્ય તત્વ અનુભવમાં આવે છે એ વાણીમાં નથી આવતું, એ વિચારોમાં નથી આવતું. તેમ છતાંય તેનું સ્વરૂપ જે છે એ સ્વરૂપ કથંચિત વચન ગોચર હોવાથી વચન ગોચર ગુણોના માધ્યમથી એનું કથન કરીને ચૈતન્ય તત્વનું માળખું તૈયાર થઈ શકે છે. આ સ્વરૂપ કેવું છે અને સમજો, જ્યારે ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે, અનાદિ અનંત એવો ધ્રુવ ચૈતન્ય તત્વ, એક એવી સળંગ રેખા આખો ધ્રુવ, અને ત્યારે તમે આખા સળંગ ધ્રુવ એવો ચૈતન્ય પણું, એ ચૈતન્ય તત્વને જયારે અનુભવમાં આવતા, ચાર વાગે જયારે ચૈતન્ય તત્વ અનુભવમાં આવ્યું તો ચાર વાગે જે અનુભવમાં આવવા વાળું જે હતું એ ચાર વાગ્યા વાળું તત્વ નથી. ચાર વાગે અનુભવ થયો આત્માનો, પણ અનુભવમાં આવવા વાળું એ ત્રણેય કાળમાં ટકેલું એ જે શુદ્ધ ચૈતન્ય તત્વ એ ચાર વાગે ક્યાં અનુભવમાં આવે છે. ચાર વાગે અનુભવમાં આવવા વાળું એ ચાર વાગ્યાનું નથી. કોઈ પણ અવસ્થામાં વ્યાપ્ત આ ચૈતન્ય તત્વનું ચિંતન જ્યારે ચાલે છે, એ દશા સુધી પહોંચવા માટેની પ્રક્રિયા કેવી, એના ઉપર આપણે અહીંયા ચર્ચા કરશું. અત્યંત માર્મિક, આમ તમને એમ લાગશે કે આ વિષય બહુ સરળ છે, ઘણી વાર આપણને એવો ભ્રમ થઈ જાય છે કે આ તો બધું મને આવડે છે, પણ આમાં કઈ નથી. આ તો બધું અમને આવડે છે, પણ ખબર પડશે કે એક શબ્દનો પણ અર્થ યથાર્થ નથી ખબર પડ્યો. આજ સુધી જે આ અમૂલ્ય તત્વ વિચારમાં કયો છે, જેના રહસ્યનું અહીંયા ઉદઘાટન થશે. કારણ કે ચૈતન્ય તત્વની જે અનુભૂતિ છે ભગવાન, એ અનુભૂતિ એ અત્યંત ન્યારી છે. અનુભૂતિ અત્યંત ન્યારી છે. કે અનુભૂતિ એવી છે કે દેહ હોવા છતાં દેહાતીત દશા પ્રગટ થાય છે. એ ક્યાંક હવે નવા લોકમાં પ્રવેશ કરી ચુક્યો, એ આ લોકમાંથી બહાર નીકળી ગયો છે. એ આ લોકમાં છે જ નહીં, એ આ લોકની બહાર છે. આ લોકમાં આપણને એમ દેખાતું હોય કે એ અહીંયા બેઠો છે, પણ એ અહીંયા નથી. એવું આખું સ્વરૂપ એનું બહુ સૂક્ષ્મ છે, આનો ભાવ બહુ ઊંડો છે. તમે ચૈતન્ય પરમાત્માઓ, અહીંયા આ સ્વરૂપને તમે સાંભળો નહીં, આમાં ડૂબકી લગાવજો. આ કોઈ પ્રવચન નથી અને મને પ્રવચન નથી આવડતું. હું આ પરમાત્માઓને એ જ કહું છું કે અંદરમાં જે સંસ્કારોમાં પડેલું છે ધ્રુવ ચૈતન્ય તત્વ, અહીંયા છે. તમને એવો અનુભવ થશે કે એ અનુભવમાં જ્ઞાનનો કન્ટેન્ટ સત્તા સ્વરૂપ જે છે એ છે. અને આ દેહના પરમાણુઓ તો તમે આમ વિચાર કરો ત્યારે ખબર પડશે કે દેહ અહીંયા અહીંયા છે. અને આ પણ દેહ છે એ પણ તમે એને એવા રૂપે નથી દેખતા. તમે એક આ જગતને એક એવી એવી નજરે દેખો છો, બાળકની કુવારી નજરે તમે આ જગતને દેખો છો. બાળક જયારે જન્મે એને ખબર જ નથી આને મકાન કહેવાય, આને ખુરશી કહેવાય, આને ટેબલ કહેવાય, એને કઈ ખબર નથી. ટેબલ, ખુરશી, મકાન એના અંદર સ્ટોર કરેલું છે. આપણે કરી દઈએ કે આ મકાન કહેવાય બેટા, આને ટેબલ કહેવાય, આને ખુરશી કહેવાય, બિલકુલ. એ તો ખાલી એવી નજરે ખાલી બધું જોઈએ રાખે છે. જેટલા તમે ચૈતન્યના અંદર ઊંડાણમાં ચૈતન્ય તત્વનો અનુભવ થયો, અનુભવ થતા હવે આ જગતને તમે એવી દ્રષ્ટિએ દેખો છો. નાના બાળકની જેમ એવી દ્રષ્ટિ છે, માત્ર બધું જ છે, પણ એમાં ક્યાંય પણ પોતાપણા રૂપ કે તન્મયતા એમાં પોતાની ભણતી નથી. એવી દશા એ સહેજે પ્રગટ થાય છે. ચૂપચાપ એને એમાં પોતાનો ભાવ એના અંદર ભળતો નથી, જોડાતો નથી, તન્મય થતો નથી. ચૂપચાપ એવી રીતે એ જગતને માત્ર દેખે છે, દ્રષ્ટા છે. આ દેહને એવી રીતે દૂરથી દેખે છે, અજ્ઞાની જેમ બ્રહ્મમાં દેખે છે. કે કોઈ વ્યક્તિ પોતાને એમ માની લે કે હું શર્ટ છું, કોઈ માની લે કે હું પેન્ટ છું, અને કોઈ માની લે કે હું ટોપી છું, કોઈ માની લે કે હું મોજા છું. એ વ્યક્તિને આપણે કહીએ આ કેટલો મૂર્ખ છે. મોજા અને ટોપી તું પોતાને કેમ માને છે? મોજા ટોપી છે પણ તું ક્યાં છો? જ્ઞાની કે છે આ દેહના પરમાણુને અમે મોજા અને ટોપી ને શર્ટ ની જેમ જ દેખે છે, પણ એમાં હું નથી ક્યાંય. આ દશા એવી સહેજે પ્રગટ થાય છે અને આ પરમાત્માઓને પ્રગટ થઈ શકે છે ખાલી એક જ ચૈતન્ય નો જે ચિંતન જે વિચાર છે એ વિચાર અંતરમાં ચાલતો. ચૈતન્ય તત્વની જયારે ભગવાન અનુભૂતિ થાય છે, એ અનુભૂતિ થાય છે ત્યારે તમે અનંત કાળ માટે આ જગત થી એવા ઉદાસીન થયા છો, એટલા દુઃખથી ભરાઈ ગયા છો અહીંયા કે બસ ઘણું થયું હવે. એટલો દુઃખથી ભરાયેલો છે કારણ કે તમે દેખો છો કે દુઃખથી ભરાયેલો જે હોય એ એકાંતમાં જતો રહે છે. તમે જયારે એટલા દુઃખમાં હોવ, એટલા પીડામાં હોવ અને પીડાતા હોવ, દુઃખમાં હોવ, ત્યારે તમે જલ્દી સીધા એક રૂમમાં જતા રહો છો, દરવાજો બંધ કરી દો છો. કોઈ કહે કે મારી વાત સાંભળ, તમે કહો છો નો, ડોન્ટ ટોક ટુ મી, જસ્ટ લીવ મી અલોન. તમે એકલા રહેવા માંગો કારણ કે દુઃખથી ભરાઈ ગયા છે. દુઃખથી ભરાયેલો એકાંતમાં જાય છે અને સુખથી ભરાયેલો એ ટોળામાં આવે છે. જયારે તમે આનંદથી ભરાયેલા છો ત્યારે તમે મિત્રોને બધાને બોલાવો છો, એક પાર્ટી મનાવો છો, ટોળામાં આવો છો કારણ કે સુખથી ભરાયેલો ટોળામાં આવે છે. સૌથી પહેલું સ્ટેપ એ છે કે દુઃખથી ભરાઈ જવું, જો એકાંતમાં જવું છે. દુઃખથી ભરાયેલો જ એકાંતમાં જાય છે. संसार एटलो दुखमय लाग्यो छे त्यारे ए जीव भूतकाळना अनुभवने आधार बनावीने ए अनुभवने आधार बनावीने यात्रा करे छे। दुखथी एटलो भराई गेलो छे के हवे एकांतमां जतो रहे छे अने अंतरमां अतिन्द्रिय आनंदना घूंटडा पीवे અંતરમાં અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીતા હવે આનંદ પ્રગટ થયો તો હવે બાર પણ આવે છે અને શાસ્ત્રો લખે છે પ્રવચન આપે છે આ ટોળામાં આવે છે જ્ઞાની અંદરમાં આનંદને અનુભવ્યો છે દુઃખથી એટલો ભરાયો હતો કે એકાંતમાં અંદર ગયો હવે સુખથી ભરાયો હવે બહાર પણ આવશે એ બતાવવા કે તમે પણ આવો આનંદ અપૂર્વ આનંદ ભોગવી શકો છો। અને હજી સૂક્ષ્મ રૂપે દેખવામાં આવે તો દુઃખથી ભરાયેલો એકાંતમાં જતો રહે છે એનો ભાવ બહુ ઊંડો છે। આ ટોળામાંથી મટીને ક્યાંક રૂમમાં એકાંતમાં એની વાત નથી પણ દુઃખથી ભરાયેલો એકાંતમાં જતો રહે છે એટલે ટોળાથી છૂટો તો પડે છે પણ કયું ટોળું કે જે વિકલ્પો આત્મામાં ઉત્પન્ન થઈ રહ્યા છે એ વિકલ્પો એક ટોળું છે અને એ વિકલ્પના ટોળાથી છૂટો પડીને ચૈતન્ય તત્વમાં ડૂબકી લગાવે છે એ ટોળાથી દૂર જઈને એકાંતમાં 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 સ્થિત થાય છે અને એકાંતમાં સ્થિત થઈને આનંદને ભોગવે પાછો ટોળામાં આવે છે કયું ટોળું આ દુનિયાનું ટોળું નહીં એ પણ વિકલ્પ કે લા હવે શાસ્ત્ર લખવાનો વિકલ્પ અને બોલવાનો વિકલ્પ પાછો એ ટોળામાં આવે છે। અહિયાં જ બધું ઘટિત થાય છે। આ વાત અત્યંત સૂક્ષ્મ છે પણ આ પરમાત્મા માટે અઘરી નથી કારણ કે કોઈ પહેલી વાર અહીંયા બેઠું નથી પૂર્વે બેઠા છે સાંભળેલું છે એકાગ્રતા પૂર્વક આનું ચિંતન ચાલે કે બસ દુઃખથી ભરાયેલો એ એકાંતમાં જાય છે વિકલ્પ દુઃખમય છે અને વિકલ્પ જ્યાં છે ત્યાં હું નથી અને હું ચૈતન્ય માત્ર છું આટલો ભેદ પડે। આમ ત્રણ લોકના ભેદ પડેલા છે ઉર્ધ્વલોક મધ્યલોક ને અધોલોક। આપણે બધા જાણીએ છીએ સારી રીતે કે ઉર્ધ્વલોક છે મધ્યલોક છે અધોલોક છે પણ ખરેખર ચૈતન્ય તત્વની અનુભૂતિ થાય ત્યારે ત્રણ લોક એ ત્રણ લોક નથી લોક તો એક જ છે અને લોક અલોકના ભેદ પડતા હતા પેલા એમ થતું હતું કે આ ત્રણ લોક છે એ લોક છે અને રાગ અને દ્વેષના જે આજે ભાવ આ ભાવ એને જ્ઞાની કહે છે કે ત્રણ લોકના ભેદ અમને મટી ગયા ને આ ત્રણ લોકનો થઈ ગયો એક જ એ થઈ ગયો ચૈતન્ય લોક। ચૈતન્ય લોક એ લોક છે અને રાગ દ્વેષના વિકલ્પો એ અલોક છે અને હું જીવ દ્રવ્ય છું હું લોકનું દ્રવ્ય છું હું લોકમાં જ રહું છું ને અલોકમાં જતો નથી હું રાગાદી વિકલ્પોમાં હું ક્યાંય જતો નથી રાગાદી વિકલ્પ અલોક છે। ભગવાન અલોકમાં જતા નથી પણ અલોકને જાણી શકે છે લોકમાં રહીને એ હું ચૈતન્ય તત્વ મારા ચૈતન્યપણામાં સ્થિત રહીને આ રાગના અલોકને અત્યંત દૂરથી જાણું છું। આ જાગૃતિ જ્ઞાનીને પ્રતિ સમય વર્તી રહી છે। અજ્ઞાની આનો તત્વનો વિચાર કરે છે તત્વ વિચાર કરે છે એ તત્વ વિચારની ધારા અજ્ઞાનીને નિરંતર ચાલે છે। એવી એ સ્થિતિ છે અમૂલ્ય તત્વ વિચાર અનુપમ છે પરમ છે જગતમાં કોઈ સાથે એની ઉપમા ન આપી શકાય એવું છે એવું આ ચૈતન્ય તત્વ જેની કોઈ સાથે તમે તુલના નથી કરી શકતા કારણ એ કે જો કોઈ બીજું આ તત્વની બરાબરીમાં કોઈ બીજું હોત તો તમારા માટે વિકલ્પ થયો હોત કે કાં તો આત્માનો અનુભવ કરો અથવા કોઈ બીજાનો અનુભવ પણ કરીએ તો ચાલશે પણ કહ્યું કે બીજું કોઈ આ ચૈતન્ય તત્વ જેવું નથી એટલા માટે અહીંયા તે આ જાગૃતિ વર્તે રાગાદી વિકલ્પો જે આત્મામાં ઉત્પન્ન થતા હોય, એ વિકલ્પોનો જે પ્રવાહ વહેતો હોય, એ પ્રવાહ તમને એટલો અત્યંત દૂરનો જણાય. વિકલ્પ વહી રહ્યા છે અને જ્ઞાન પણ અહીંયા વહી રહ્યું છે, પણ વિકલ્પ ને જ્ઞાની વૈતરણી જાણે છે. નરકમાં વૈતરણી વહી રહી છે અને મધ્યલોકમાં ગંગા વહી રહી છે. જ્યાં પણ વિકલ્પને જાણે ત્યારે એમ જાણે છે કે આ વૈતરણી રાગાદી વિકલ્પોની વૈતરણી એ અધોલોકમાં વહી રહી છે, મારા લોકમાં નથી, એ ક્યાંક હશે. એ રાગાદી વિકલ્પોને વહેતા એવા પ્રકારે જાણે છે જ્ઞાની કે આ રાગાદી વિકલ્પોમાં હું ક્યાંય પણ નથી અને અહીંયા જ્યાં મારા ચૈતન્યના મધ્યમાં જ્યાં હું છું ત્યાં તો હું બસ અહીંયા તો જ્ઞાનની ગંગા વહી રહી છે, એ સિવાય મને કોઈ ખબર નથી. એવા ચૈતન્યની જાગૃતિ ને ચૈતન્યની ચિંતનની ધારા ત્યાં નિરંતર વર્તે છે. એક ફકીરની પાસે કોઈ આવીને પૂછે છે કે તમે બતાવો, હું તમારા પાસે મૃત્યુ વિશે જાણવા આવ્યો છું. ફકીરે કહ્યું કે મારી પાસે તમે મૃત્યુ વિશે જાણવા ન આવો, આવવું હોય તો જીવન વિશે જાણવા આવો, કારણ કે મેં મૃત્યુને જાણ્યું નથી, મેં મૃત્યુને ઓળખ્યું નથી, મને મૃત્યુની ખબર જ નથી. તમે મૃત્યુ વિશે એને પૂછો જે પળે પળે મરી રહ્યા છે, હું તો મારા જીવનને જાણું છું. સોક્રેટિસ ના જીવનમાં આવું થયું હતું. સોક્રેટિસ ને અંતિમ ક્ષણે જયારે એને ઝેર પીવરાવવામાં આવ્યું, એના એ દિવસે સોક્રેટિસ ને સાંકળથી જે બાંધીને રાખવામાં આવ્યા હતા એ દિવસે એની સાંકળો છોડી નાખવામાં આવી. ન્યાયથી જે ઘણા પ્રયાસ કર્યા હતા કે સોક્રેટિસ બચી જાય અને એના માટેના વિકલ્પો પણ આવતા હતા કે સોક્રેટિસ તારી સજા માફ કરી દેવામાં આવે, તું એથેન્સ છોડીને જતો રહે, અથવા જો તારે એથેન્સમાં રહેવું હોય તો તું આજે પ્રવચન આપવાનું ચાલુ કર્યું છે એને બંધ કરી દે, કારણ કે તારા થકી અમને બહુ ઝટકા લાગે છે અને ઝટકા લાગશે, કારણ કે તું કંઈક અમને જગાડવા માટે આવ્યો છે. આ પૃથ્વી પર એવું જ થાય છે, જે જગાડવા માટે કોઈ આવે છે સુતેલી વ્યક્તિ માટે જગાડનારો શત્રુ બની જાય છે. તમે જયારે ઊંઘમાં હોય કોઈ તમને જગાડે એમ લાગે કે આ જાય તો સારું અહીંથી, કારણ કે ઊંઘમાં છે અને કોઈ જગાડવા આવે છે અને ગમતું નથી. અને માનવતાનો ખાલી સંદેશો લઈને આ પૃથ્વી ઉપર માનવતાની વાત કરવા કોઈ જો આવે છે, જીસસ ક્રાઇસ્ટ ને સૂળી ઉપર ચડાવી દે છે કે જગાડે છે. મંસૂરના હાથ પર કાપી નાખવામાં આવે છે, એ કંઈક માનવતાની બે વાત લઈને આવે છે. સોક્રેટિસ ને ઝેર પીવરાવી દેવામાં આવે છે, કારણ કે એ બધાને જગાડવાની વાતો કરે છે. પંડિત ટોડરમલજી ને હાથીના પગ નીચે કચરાવી દેવામાં આવે છે, કારણ કે એ આત્મજ્ઞાનની જાગૃતિની વાતો લઈને આવે છે. જે જગાડનારો છે એ આ પૃથ્વી ઉપર ઊંઘનારા લોકોનો શત્રુ બની જાય છે. અને એ વ્યક્તિને હાથીના પગ નીચે કચરાવી કે સૂળી ઉપર ચડાવી કે ઝેર પીવરાવી કે હાથ પગ કાપી એ કરી રાખ્યા પછી પરંપરા એના મંદિરો બનાવી એની પૂજા કરે છે. એનું કારણ એ છે, કારણ કે જીવતી વ્યક્તિ એ તમારા અહંકારને ઝટકો પહોંચાડે છે જયારે જીવે છે. મર્યા પછી તમને એના વચનો યાદ આવે છે કે આ વ્યક્તિ તો સ્પષ્ટ ભાષામાં જે છે એ મોઢા ઉપર કહેતી હતી. તેથી હું બધા સાધકોને કહું છું, જાગૃતિ વગરના ક્રિયાકાંડ એ મળદા જેવા છે, એને બાળી નાખવા યોગ્ય છે. જાગો જાગો અને જાગો, કારણ કે જાગૃતિ એ ધર્મ છે. પ્રતિ સમય જાગૃતિ રહી. સોક્રેટિસ ને પણ ન્યાયાધીશે કહ્યું હતું કે તું તારો ધર્મ કરવો હોય તો એકાંતમાં કર, પણ આ પ્રવચન બંધ કરી દે. સોક્રેટિસે કહ્યું, હવે જીવવું તો બોલ્યા વગરનું જીવવું મને જીવવું લાગતું નથી, સત્યને મારે હવે છુપાવવું નથી, સત્ય તો આ જ છે, સત્ય તો આ જ છે. બીજાને ખુશ રાખવા માટે હું અસત્ય કથનો નહીં કરું, અને અહીંથી હું નીકળી પણ જાઉં, એથેન્સ છોડીને જતો પણ રહું તો ક્યાં જાઉં, ક્યાંક બીજે જઈશ તો ત્યાં કોઈક બીજા હશે, તમારા જેવા જ કોઈક ને કોઈક મળશે, અને ત્યાંથી દુનિયામાં બધા છે તો એક સરખા જ છે. થોડો ઘણો જાડા પાતળા કાળા રૂપાળાનો ભેદ છે, અંદર તો બધું એનું એ જ છે. ત્યારે સજા માફ ન થઈને સોક્રેટિસને ઝેર પીવડાવવાનું પછી નક્કી થયું. જે ઝેર ઘોળનારી જે વ્યક્તિ હતી, જે ઝેર તૈયાર કરી રહી હતી, સોક્રેટિસે એને પૂછ્યું કે હવે કેટલી વાર છે, જલ્દી કર, હવે કેટલી વાર છે, બહુ વાર લગાડી. અને એ ઝેર ઘોળનારી વ્યક્તિએ કહ્યું કે સોક્રેટિસ, મેં તમારા પ્રવચનો સાંભળ્યા છે અને એ પ્રવચનોથી હું બહુ પ્રભાવિત થયો હતો અને હું જાણી જોઈને વાર લગાડી રહ્યો છું, કારણ કે મારો ભાવ છે કે જે કઈ 5-10 મિનિટ વધારે તમને જિંદગી મળી છે એટલે હું જાણી જોઈને હું વાર લગાડી રહ્યો છું, કારણ કે એક સમયે મેં તમને મારા ગુરુ પણ માન્યા હતા અને તમે મારા ગુરુ છો. સોક્રેટિસને પૂછે છે કે તમે આટલી ઉતાવળ કેમ કરો છો, હું તમને આટલો સપોર્ટ ને સાથ આપવા માટે તૈયાર છું. ત્યારે સોક્રેટિસ કહે છે કે આતુરતા ને ઉત્કંઠા થઈ રહી છે કે આ મોત કેવું હશે, કારણ કે મેં તો મારી જિંદગીના અંદર જીવનને જાણ્યું છે, મોતને તો મેં જાણ્યું જ નથી. એવી એક દશાની પ્રાપ્તિ કે તમને બસ ચૈતન્યના જીવન સિવાય મૃત્યુની કઈ ખબર જ નથી, આ જગતમાં કઈ ખબર નથી. તમે એવા ચૈતન્યની મસ્તીમાં મસ્ત થઈ જાઓ છો, તમે ત્યાં મસ્ત થઈ જાઓ છો. મૃત્યુ શું છે, રાગના વિકલ્પ શું છે, એક શંકા થાય કયો વિકલ્પ ને કયો રાગ. અહિયાં તો એકલું જ્ઞાયક જ્ઞાયક ને જ્ઞાયક ચૈતન્યની ધ્રુવતા જ વર્તી રહી છે અંતરમાં. જે ત્રણ લોકના નાથ આ દશા પ્રગટ થઈ શકે છે તમારી, અજાણ્યો થઈ ગયો હવે રાગના વિકલ્પથી, એવો અજાણ્યો થઈ ગયો. જગત તો દૂર, હવે ગાડી પૈસા બંગલા હે નાથ મારા ભગવાન એ તો દૂર. આજે આજે રાગ આદિ ભાવ ઉત્પન્ન થાય છે એનાથી અજાણ્યો થયો, કારણ કે એને આખો બોધ એવો અંતરમાં પ્રગટ થઈ ગયો છે. એ બોધ એવો પ્રગટ થયો છે, નિરંતર જે આ જ્ઞાન જ્ઞાન જ્ઞાન, જે જે પણ જ્ઞેયો જ્ઞાનમાં જણાતા હોય તે જ્ઞેયોને જાણવાના કાળે જ્ઞાનીને અંતરમાં જાગૃતિ આવર્તે છે. આમાં બધામાં કોણ વ્યાપ્ત છે એ કેવું છે એના ઉપર નથી, પણ આમાં વ્યાપ્ત કોણ છે, આ ચૈતન્ય પણ જ વ્યાપેલું છે, બીજું કઈ નથી. એક દર્પણ છે અને દર્પણમાં સામે જે પદાર્થ છે, પદાર્થનું જે પ્રતિબિંબ પડે છે, વાઘ છે અને વાઘનું પ્રતિબિંબ પડે છે. તો આજે વાઘની જે અવસ્થા છે, એ વાઘની અવસ્થા એ દર્પણમાં ક્યાંય નથી. જે વાઘની અવસ્થા તો વાઘમાં છે, એ વાઘની અવસ્થા વાઘમાં છે. અને અહીંયા જે દેખાઈ રહ્યું છે દર્પણમાં, એ દર્પણની એક અવસ્થા છે, એ સમયે દર્પણની આવા પ્રકારની અવસ્થા છે. એ વાઘ જેવી છે પણ વાઘની નથી, કારણ કે વાઘ બે નથી, એક ત્યાં હોય ને એક દર્પણમાં હોય. એવી રીતે જો સંખ્યામાં વધારો થઈ જતો હોય તો ઘણું સારું હતું. 1 કરોડ રૂપિયા અહીંયા રાખી દીધા અને 10 રૂપિયાના 10 દર્પણ સામે મૂકી દીધા તો 11 કરોડ થઈ ગયા. પણ સંખ્યા એવી રીતે નથી વધી જતી, વાઘ સામે છે અને દર્પણ અહીંયા છે. અહીંયા જે અવસ્થા છે આ દર્પણની જ અવસ્થા છે. અને જ્યારે પણ કોઈ પણ ઘટના ઘટે, સામેથી સિંહ સામેથી આવતો હોય અને જ્ઞાનમાં જ્ઞાનીને જણાય, જ્ઞાની નિર્ભય છે, એના ઊંડા રહસ્યો આ છે. કારણ કે જ્ઞાની જાણે છે કે અહીંયા જે જણવાનું કાર્ય થયું છે, અહીંયા જે આકાર તૈયાર થયો છે, એ સ્થિતિ જે તૈયાર થઈ છે, એમાં સિંહ ક્યાંય નથી, અહીંયા તો જ્ઞાન છે, અહીંયા તો જ્ઞાન જ છે. એમાં વ્યાપેલું કોણ છે, વ્યાપેલું જ્ઞાન છે. જેમ નાનો છોકરો એવી રીતે આમ લોટનો ગોળો લઈને આમ કરીને આમ સાપ જેવો આકાર તૈયાર કરે, મમ્મી રોટલી બનાવતી સાપ જેવો આકાર તૈયાર કરે, પણ એમાં ક્યાંય સાપ નથી. સાપ જેવો આકાર છે પણ સાપ ક્યાંય નથી, એમાં જે કઈ પણ છે એ બધું લોટ જ છે. જ્ઞાનીને જાગૃતિ છે કે આ સિંહ જે સામે આવી રહ્યો છે, અહીંયા જણાયો, આમાં સિંહ ક્યાંય નથી, અહીંયા એવું આકાર સિંહ જેવો થયો છે પણ સિંહ નો નથી, એ જ્ઞાન નો છે, એ જ્ઞાન જ છે. અને અહિયાં જ્ઞાન જ છે, અહિયાં સિંહ આવ્યો જ નથી. તો સિંહ આવ્યો નથી તો ભય કોનો? આવે તો ભયભીત થાય, સિંહ તો અહિયાં આવ્યો જ નથી. આ જાગૃતિ જ્ઞાની ને પ્રતિ સમય વર્તે છે. આવો અભ્યાસ નિરંતર બની રહે. અને કેવા પ્રકારનો? અહિયાં સિંહ જેવો આકાર, વાઘ વાઘ જેવો આકાર, સાપ સાપ જેવો આકાર, કોઈ પણ આકાર હોય, આકારમાં રસ નથી. એક છોકરો એની માને કે માં તું મને પરાઠા બનાવીને આપ. માં કે તારે આજે રોટલી ખાવી પડશે, પરાઠા નહીં બનાવી દો. તો કે ના, મને પરાઠા જ ખાવા છે, પરાઠા વગર હું નહીં ભોજન કરું. તો પણ માએ જીત પકડી કે હવે તું ભૂખ્યો રહીશ, તને પરાઠા નથી બનાવી દઉં. આખો દિવસ છોકરો ભૂખ્યો રહ્યો. ભૂખ્યો રહેવાનું કારણ એટલું જ કે એ છોકરાને પરાઠા ખાવા હતા, અને પરાઠા અને રોટલી બંનેમાં લોટ એનો એ જ હતો. ખાલી આકારમાં ફરક હતો. પેલામાં પરાઠા ત્રિકોણ હતા અને રોટલી ગોળ હતી, પણ આકારમાં એને રસ લીધો. આકારના રસના કારણે એ રોટલી ને ખાધા વગરનો રહી ગયો, ભૂખ્યો રહ્યો. જ્ઞાની કહે છે અહીંયા જયારે જ્ઞાનમાં વસ્તુને જાણતા વસ્તુના જેવો આકાર તૈયાર થાય, અમારો રસ એ કેવો આકાર છે એ આકારમાં અમારો રસ નથી. અમારો રસ ચૈતન્યપણામાં છે, આકારમાં રસ નથી. અને એટલા માટે તે આકાર નિરંતર બદલાતો હોય, તેમ છતાં પણ અંતરની ધારા જ્ઞાનીની પલટાતી નથી. એ ચૈતન્યની ધારા, જ્ઞાનની ધારા નિરંતર વર્તી રહી છે. આ દશા જે છે ને ભગવાન, એક એવી દશા કે અનેક અવસ્થાઓમાં પછી આ જ પ્રકારનું આ જ્ઞાન, આ જ્ઞાન 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 એ જાગૃતિ વર્તે છે. આ પરમાત્માઓ અહીંયા અમૂલ્ય તત્વ વિચાર વિશે જે ઉત્કંઠાપૂર્વક બેઠા છો, ચૈતન્ય તત્વનો વિચાર એ જ તત્વ વિચાર છે. અને ચૈતન્ય તત્વ એ અમૂલ્ય છે, તેથી અમૂલ્ય તત્વનો વિચાર એ અમૂલ્ય તત્વ વિચાર છે. પણ આ વિચારની જે પ્રક્રિયા ચાલતી આમાં અટકશો નહીં. આવા પ્રકારના તત્વ વિચારના ભાવ આવે છે જ્ઞાનીઓને, અજ્ઞાનીઓને, જ્ઞાનીઓને પણ આવે, પણ ત્યારે સહજ છે. અજ્ઞાની અનુભૂતિ સુધી પહોંચવા માટે અજ્ઞાનીને આ ભાવ હોય છે. પણ એ જાણે છે કે આવા જયારે ભાવ ચાલતા હોય ત્યારે એક આવા પ્રકારની પણ અનુભૂતિ થશે. જયારે તમે ચૈતન્ય તત્વનું ચિંતન કરો છો, આ છે ત્રિકાળ સત્તા સ્વરૂપ ટકીને રહેનાર એ ભગવાન આત્મા, અને આ જે છે એક વિકલ્પ, એવો વિકલ્પ કે હું ચૈતન્ય પરમાત્મા છું, ચૈતન્ય તત્વ છું, એવો વિકલ્પ. જયારે ચિંતન ચાલે છે, જેમ કે ચાર વાગ્યા છે, ચાર વાગ્યા ચિંતન ચાલે છે કે હું જાણનાર શુદ્ધાત્મા છું, જાણનાર શુદ્ધાત્મા છું, જાણનાર શુદ્ધાત્મા છું, જાણનાર શુદ્ધાત્મા છું. હવે આવું જે વિકલ્પ જે ચાલી રહ્યો છે, જે આ અનુભવ નથી, હજી તો વિકલ્પ જ ચાલી રહ્યા છે. અજ્ઞાની એ વિકલ્પ જે ચાલે છે, એ વિકલ્પને તે ચૈતન્ય તત્વ માની લે છે, અને સાક્ષાત ચૈતન્યની જે અનુભૂતિ છે, અનુભૂતિથી વંચિત રહી જાય છે. તો કેવી રીતે ખબર પડશે કે એ વિકલ્પમાં અટકી ગયો છે કે અનુભૂતિ સુધી પહોંચ્યો છે? કારણ કે આ તત્વ વિચાર જયારે ચાલે છે, ત્યારે તત્વ વિચારમાં વચ્ચે આવી રીતે અટકવાના સ્થાન છે, અને અનાદિથી આવી રીતે અનેક વાર અટકી ગયો છે. હું જાણનાર શુદ્ધાત્મા છું, જાણનાર શુદ્ધાત્મા છે, કેવો છે વિકલ્પ ચાલે છે. એ વિકલ્પ, એ વિકલ્પ શુદ્ધાત્મા નથી, ચૈતન્ય તત્વ છે, અને ચૈતન્ય તત્વની સાથે જ આ વિકલ્પ છે. પણ વિકલ્પ, એ વિકલ્પ શુદ્ધાત્મા નથી. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે. એક વાર એવું બન્યું કે એક વ્યક્તિ રાજમહેલ તરફ જાય છે રાજાને મળવા માટે. રસ્તા પર રસ્તો ભૂલી ગઈ કે હવે રાજમહેલ નો રસ્તો કયો, ત્યાં કોઈ હતું નહીં. રાજા જંગલમાં શિકાર માટે ગયા હતા અને મિત્રો સાથે હતા અને ત્યાં બધામાં ભૂલા પડી ગયા અને રાજા એકલા પોતે મહેલ તરફ પાછા આવી રહ્યા હતા. રાજા ઘોડા પર એકલા આવતા હતા અને આ વ્યક્તિએ પૂછ્યું કે રાજમહેલ નો રસ્તો કયો છે. કે શું કામ છે? તો કે મારે રાજાને મળવા માટે જવું છે. રાજાએ પૂછ્યું કે તું ઓળખે છો રાજાને? તો કે હું ઓળખતો નથી, પણ ત્યાં જઈશ તો ઓળખી લઈશ. તો કે છે તું કેવી રીતે ઓળખી છે એની તને ખબર છે? તો કે ના, એ ખબર નથી. તો કે મારે પણ રાજમહેલ તરફ જવું છે, એક કામ કર, તું મારી સાથે બેસી જા પાછળ ઘોડા પર. તો કેવી રીતે ખબર પડશે હું રાજાને ઓળખીશ કેવી રીતે? તો કે છે કે જયારે રાજમહેલ ની નજીક તું પહોંચ ત્યારે એક વ્યક્તિ ઘોડા પર બેઠી એવી હશે કે જેની બે બાજુ લોકો હશે, રસ્તા ઉપર એ બે બાજુ લોકો ફૂલોથી સ્વાગત કરતા હશે, દીપકોથી સ્વાગત કરતા હશે. અને એ સ્થિતિને તું દેખ ત્યારે સમજી લેજે કે એ જેના માટે આ થઈ રહ્યું છે એ જ રાજા છે. જે વ્યક્તિ બેસી ગઈ ઘોડા પર અને રાજમહેલ ની નજીક આવ્યા ત્યાં તે પ્રજાજનો એવી રીતે ફૂલો અને દીપક થી એનું સ્વાગત કરતા હતા. ત્યારે આ પાછળ બેઠેલી વ્યક્તિને એવી શ્રદ્ધા થઈ ગઈ કે અરે હું જ રાજા છું. રાજા એ રાજા નથી. આ જે વ્યક્તિ એ રાજા નથી. રાજાની સાથે હોય પણ એ રાજા નથી. ભ્રમ આવો થઈ શકે કે હું જ રાજા છું. ચૈતન્ય તત્વ એ ચૈતન્ય તત્વ છે અને હું ચૈતન્ય તત્વ એવો વિકલ્પ જે છે, અજ્ઞાની એમ જ માન્ય છે કે આ વિકલ્પ જ ચૈતન્ય તત્વ છે. નહીં, એનાથી આગળ જવાનું છે, પાર. આવી દશાને જ્ઞાની આત્માની નિર્વિકલ્પ સ્વસંવેદન અનુભૂતિ કહે છે. કેવી રીતે ન અટકે એ વિકલ્પની અંદર, કારણ કે વિકલ્પોમાં તરંગો છે, ચૈતન્ય તત્વમાં કોઈ તરંગો નથી. એ વિકલ્પો જે છે એ વિકલ્પો એ ઉછળતા તરંગો છે, ચૈતન્ય તત્વ સહજ. આજે અમૂલ્ય તત્વ વિચાર ચૈતન્ય તત્વનું જયારે ચિંતન ચાલે છે, કોઈ પણ વસ્તુ તમે ભૂતકાળમાં દેખેલી હોય તો તમે એનો વિચાર કરો, પણ જેને આજ સુધી દેખ્યું નથી એનો વિચાર મારે કેવા પ્રકારે કરવો? વિચારથી વિકલ્પથી એ ચૈતન્ય તત્વ અનુભવમાં આવે એવું નથી. કારણ એનું બહુ સૂક્ષ્મ છે, રહસ્ય બહુ ઊંડા છે. કે જે વિકલ્પ ઉત્પન્ન થાય છે કે મારે ચૈતન્ય તત્વને ઓળખવું છે, ચૈતન્યની ઓળખાણ કરવી છે, એ વિકલ્પ વડે ચૈતન્ય તત્વ અનુભવમાં આવતું નથી, જ્ઞાનમાં જણાતું નથી. એક સવારે 7 વાગે તમને વિકલ્પ થયો, એ વિકલ્પ એવો થયો કે મારે પિક્ચર જોવું છે. જે વિકલ્પ થયો છે પિક્ચર જોવાનો, એ 7 વાગે થયો અને 7 વાગે પિક્ચરનું જ્ઞાન નથી થતું કે પડદા ઉપર કયું દ્રશ્ય છે. પડદા ઉપરના દ્રશ્યનું કોઈ જ્ઞાન નથી, પણ એ વિકલ્પ થાય છે કે મારે દ્રશ્ય દેખવું છે. પણ થયું એવું કે 12 વાગે થિયેટરમાં પિક્ચર જોવા ગયા અને 12 વાગે એ જ્ઞાન થયું કે દ્રશ્ય કયા ત્યાં પડદા ઉપર આવી રહ્યા છે. તો જયારે વિકલ્પ 7 વાગે થયો હતો અને જ્ઞાન 12 વાગે થયું કે ત્યાં જાણવાનો વિકલ્પ હતો, પણ જયારે જાણવાનો વિકલ્પ હતો ત્યારે જ્ઞાન ન થયું કે ત્યાં પડદા પર શું છે. જાણવાનો વિકલ્પ છે કે જાણવું છે ત્યારે જ્ઞાન નથી થતું, અને જ્ઞાન થઈ રહ્યું છે કે સામે શું છે ત્યારે વિકલ્પો ક્યાંક બીજા દૂરના ચાલી રહ્યા છે કે હવે ઘરે ક્યારે જઈશું. સીધી વાત છે કે પડદા પર જે દ્રશ્ય છે એ દ્રશ્ય એ પરજ્ઞેય છે, એ પર છે, અને પરને જે જાણવાનું કાર્ય છે એ પણ વિકલ્પ થી નથી થતું, કારણ કે વિકલ્પ તો 7 વાગે થયો હતો પણ જ્ઞાન નતું થયું, અને 12 વાગે એને જાણવાનો વિકલ્પ નથી પણ જ્ઞાન થઈ રહ્યું છે. એટલે પરને જાણવાનું કાર્ય પણ જયારે વિકલ્પ થી નથી થતું તો ચૈતન્ય તત્વ ની અનુભૂતિ વિકલ્પ થી કેવી રીતે થાય? એટલા માટે વિકલ્પ માં ન અટકે એટલે આ તત્વ વિચાર માં ઘણી સૂક્ષ્મ વાતોને નજર માં લેવાની છે. થોડું અઘરું લાગે તો ભલે લાગે, પણ વારંવાર જયારે તમે સાંભળશો અંદર માતા બધું સ્વરૂપ સમજાશે, નિરાશ નહીં થશો કે અરે આ તો અમને કઈ વિકલ્પ નિર્વિકલ્પ પરજ્ઞેય સ્વજ્ઞેય કઈ સમજાતું નથી. બધું જ સમજાઈ શકે છે, બુદ્ધિ બધી જ છે, ખાલી વાપરી છે દુનિયામાં બીજા કામમાં વ્યર્થમાં. હવે એ જ શક્તિને અહીંયા વાપરે તો આ સમજાઈ શકે એમ છે. દરેક સમયે યાત્રા કરતા 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 એક વ્યક્તિની જરૂર છે જે સદાય તમને કે અહીંયા રોકાઈશ નહીં, આગળ જવાનું છે, આ વિચારોમાં તું અટકીશ નહીં, આગળ જવાનું છે. તું જ્યાં અત્યારે છો આ સ્ટેશન છે, આ ડેસ્ટિનેશન નથી, આગળ જવાનું છે. અને જે વ્યક્તિ તમને રોકી દે એમ કે ભાઈ તું અહીંયા ક્યાં રોકાયેલો છો, અરે આગળ જવાનું છે, તું અહીંયા ક્યાં રોકાયેલો છો, તારે આગળ જવાનું છે, એ રિમાઇન્ડર તરીકે જે આપણને રિમાઇન્ડ કરાવે એ સદગુરુ છે પરમ કૃપાળુદેવ. આપણને આ અમૂલ્ય તત્વ વિચારમાં વચ્ચે વચ્ચે યાદ પણ કરાવશે કે તું આમાં પણ અટકીશ નહીં. યાત્રામાં ઘણા બધા સ્ટેશન આવે છે પણ એ બધા સ્ટેશન ડેસ્ટિનેશન નથી, એવી જાગૃતિ રહી. કોઈ પણ કાર્ય જયારે હકીકતમાં થાય છે શરૂઆત એની વિચારથી થાય છે. તાજમહેલ આગ્રામાં બન્યો એના પહેલા કાગળ ઉપર બન્યો હતો, અને કાગળ ઉપર બન્યો એના પહેલા શાહજહાના વિચારોમાં બન્યો હતો. આગ્રામાં તો બહુ પછી બન્યો, વિચારોમાં પહેલા બની ગયો હતો. આત્માની જે અનુભૂતિ છે એ અનુભૂતિ પહેલા ત્યાં ચૈતન્ય તત્વના વિચાર થઈ જાય છે. એ વિચાર જે છે આપણે કોઈ પણ જગ્યાએ, જેમ કે તમે અહીંયા પ્રવેશ કર્યો, પ્રવચન હોલમાં પ્રવેશ કરતી વખતે અહીંયા પ્રવેશ આપણે પછી કર્યો છે, એની પેલા વિચાર ચાલી ગયો હતો. ઘરે હતા ત્યારે જ વિચાર આવી ગયો હતો કે પ્રવચન હોલમાં જવું છે. આપણે ક્રિયાઓ પછી કરીએ છીએ એના પેલા વિચારો પહેલા થઈ જાય છે. અને ખરેખર આવું જ છે કે ચૈતન્ય તત્વની અનુભૂતિ પહેલા નિયમથી અસંખ્ય સમય સુધી ચૈતન્ય તત્વનું ચિંતન ચાલે છે. અને એ ચિંતન જ એ તત્વ વિચાર જ અનુભૂતિ રૂપે પરિણમિત થાય છે. એ કેવા પ્રકારે, એ જ્ઞાન જ છે, વિચાર બીજું કશું જ નથી, એ જ્ઞાનનું જ પરિણમન છે, એ જ અનુભૂતિ રૂપે પરિણમિત થાય છે. આ તત્વનો જે વિચાર છે એ તત્વ વિચાર જ. અનુભૂતિ જે છે એ અનુભૂતિ એક સમયમાં થાય છે, અનુભૂતિ એક સમયમાં થાય છે, પણ એ અનુભૂતિ સુધી પહોંચવા માટેની જે પ્રક્રિયા છે એમાં બહુ લાંબી છે. એ તત્વ વિચાર રૂપ છે. તમે પથ્થર ઉપર હથોડો મારો અને 99 હથોડામાં એ પથ્થર ન તૂટ્યો, ત્યારે હથોડો મેં લીધો અને કીધું નથી તું લાવ હું મારું, મેં પથ્થર માર્યો, એ હથોડો માર્યો ને પથ્થર તૂટી ગયો, શું એ પથ્થર ને મેં તોડ્યો છે? મેં નથી તોડ્યો, એ 99 વાર હથોડા એવા વાગ્યા હતા કે અંદરથી તૂટી જ ગયો હતો, થોડીક જ વાર હતી, એ દેખાતું નતું કે અંદરથી તૂટી ગયો છે. તો જયારે પણ નિર્વિકલ્પ અનુભૂતિ તમને પ્રગટ થશે એ એક સમયમાં થશે, પણ એ એક સમય પહેલા અસંખ્ય સમય સુધી જે તત્વ વિચાર ચાલે છે એ હથોડા બધા એના અંદર મળેલા છે. એટલે એમ ન સમજવું કે આજે તમે આ સાંભળીને બહાર ગયા ને તમને અનુભવ ન થયો તો અધૂરું રહી ગયું, અધૂરું કશું જ નથી, અંદર પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આ તત્વ વિચારની પ્રોસેસ ચાલુ રહી ગઈ છે. તમે બે ખેતર જો, એક ખેતર એવું છે કે જે ખેતર ની અંદર બીજ રોપાયેલું નથી, ને બીજું ખેતર એવું છે કે જેમાં બીજ રોપાયેલું છે. અને બહાર થી તમે જો તો બે ખેતર એક સરખા દેખાય છે, 15 દિવસ સુધી બે ખેતરમાં કોઈ ફરક જ ન દેખાણો, પણ 15 દિવસ પછી બીજા ખેતરમાં અંકુર નીકળ્યું. એ છોડ ઉગ્યો એ અચાનક નથી ઉગ્યો, એ 15 દિવસ એના અંદર છૂપું કાર્ય થઈ રહ્યું હતું, પણ એ 12માં દુનિયાને નતું દેખાતું. અનુભૂતિ જયારે થશે ત્યારે થશે. જયારે આ સાંભળી લીધા પછી તમે ઘરની અંદર નાની નાની ઘટનાઓમાંનો અભ્યાસ કરશો, ફક્ત વિચારનો અભ્યાસ કરશો, તો એ અભ્યાસ જ તે અંતરમાં કાર્ય ચાલુ કરી દે છે. કોઈ પણ ઘટના ઘટે એવી રીતે તે રોટલી બનાવવાનું કાર્ય ચાલતું હોય. તમે એક બાઈ રાખી છે, એ બાઈ જે છે બાઈ રોટલી બનાવે છે, વેલણ ત્યાં ફરી રહ્યું છે, અને તમે એ બાઈને દેખી રહ્યા છો કે એ બાઈ ત્યાં રોટલી બનાવી રહી છે. પણ એ જે બાઈ રોટલી બનાવી રહી છે ત્યાં તમે ક્યાંય નથી. તમે જેમ દેખી રહ્યા છો કે હું એમાં ક્યાંય નથી, એ બાઈ રોટલી બનાવી રહી છે. હું તો શેઠાણી છું અને મારું કામ ખાલી એ છે કે રોટલી બની રહી છે ત્યાં એને જોઈ રહી છું. જાગૃતિનો અર્થ એ છે કે જયારે હવે કાલે બાઈ નથી પણ તમે જ તે રોટલી બનાવતા હો, એ હાથ જયારે તમારો આમ ફરતો હોય ને વેલણ એવી રીતે આમ ફરતું હોય ત્યારે જાગૃતિ વર્તે કે આ કોઈ બાઈ રોટલી બનાવી રહી છે, અને હું ચૈતન્ય તત્વ અત્યંત દૂરથી એ બાઈની આ ક્રિયાને દૂરથી દેખું છું. અને આ જાગૃતિને જ્ઞાનીઓ ધર્મ કહે છે. તમે રોટલી બનાવતી વખતે ધર્મી છો અને કોઈ સાધુ ચાલે ત્યારે એ જાગૃતિ ન વર્તે કે હું જાણનાર છું, તો એ સાધુ અધર્મી છે અને તમે ધર્મી છો. મહત્વનું એ નથી કે તમે ક્યાં છો, જાગો છો કે ઊંઘો છો, એ મહત્વનું છે. અને આ દુનિયામાં થઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિ ઘરમાં ઊંઘે છે ને કોઈ દુકાનમાં ઊંઘે છે અને કોઈ મંદિરમાં ઊંઘે છે, કારણ કે જે જાગૃત નથી થયો એ બધા જ ઊંઘી રહ્યા છે. અને હજી ખાસ યાદ રાખજો કે દુકાનમાં અને ઘરમાં ઊંઘે એટલો મોટો પાપી નથી, મંદિરમાં આવીને પણ ઊંઘે એ બહુ મોટો પાપી છે. અહીંયા આવીને ન જાગ્યો, મંદિરમાં ન ઊંઘાય, મંદિર જેવી જગ્યાઓ અંદર, અહીંયા આવીને, એટલે અહીંયા તો જાગૃતિ પ્રગટ થાય. એવી જાગૃતિ પ્રગટ થાય, આમાં બહુ ઊંડા રહસ્ય, સૂક્ષ્મ રહસ્ય, જેના ઉપર આપણે ચર્ચા કરીશું. અમૂલ્ય તત્વ વિચાર ફરી ફરી આ પરમાત્માઓને કહું છું, જયારે તમે સાંભળો ત્યારે સાંભળીને પણ તમે નહીં સાંભળતા. જેમ તમે ચા પીવું છો પણ ચા પીને પણ તમે ચા ને નથી પીતા. તમે એમાં ચા બનાવી ત્યારે ખાંડ નાખી, દૂધ નાખ્યું, પાણી નાખ્યું, એ બધું નાખ્યું. જે ખાંડ નાખી તે ખાંડ બધી જ પી ગયા, દૂધ નાખ્યું તે દૂધ બધું જ પી ગયા. જે ચા એક નાખી હતી એ ચા ને નથી પી ગયા, ફેંકી દીધી છે. તોય આપણે એમ નથી કેતા ખાંડ પીધી દૂધ પીધું, આપણે કહીએ ચા પીધી. જેને ફેંકી દઈએ છે એને તો પીધી કહીએ છે, જેને પીએ છે એને તો બોલતા નથી. મારું કહેવાનું એ જ છે કે જયારે તમે આ સાંભળો ત્યારે સાંભળીને પણ નહીં સાંભળતા. એટલે કે શબ્દોને બધાને બહાર રહેવા દેજો, એના ભાવને ગ્રહણ કરીને અંતર્મુખ થવાનો અભ્યાસ કરજો. આ પરમાત્માઓએ અત્યંત વિનયવાન એકાગ્રતાપૂર્વક અહીંયા બેઠા ધ્યાનપૂર્વક સાંભળ્યું અને આ પરમાત્માઓએ મને સત્સંગ કરવાનો અહીંયા અવસર આપ્યો. આ પરમાત્માઓના નિમિત્તે મારો આટલો સમય વ્યર્થમાં ન વીત્યો અને સત્સંગમાં રહ્યો, એ બદલ આ સમસ્ત પરમાત્માઓનો હું આભાર માનું છું. દરેક પરમાત્માઓને મારા પ્રણામ કરું છું, મારા પ્રણામ સ્વીકાર કરું. Yeah.